ત્યાં સુધી હજી આપણને એટલો પણ ભરોસો ન હોય કે પરમાત્માએ કહ્યું છે તે સાચું છે, તો આપણે કરવાનું ક્યારે શરૂ કરશું? જ્યાં સાચું જ નથી લાગ્યું તો આપણે કરી જ નથી શકવાના, અને કરીએ તેની અંદર ગતિ નહીં હોય અને વિશ્વાસ ન હોવાને કારણે એનું ફળ આપણને ન મળે. કારણ કે કોઈને એમ કીધું હોય ને કે આ તને હું ખાલી કેલ્શિયમ આપું છું અને ભલે હોય એસ્પિરિન, તો પણ જેટલી એને કહેવામાં આવ્યું હોય કે તને એસ્પિરિન આપું છું તારું માથું ઉતરી જશે, અને જેટલી ઝડપે માથું ઉતરે ને એટલી ઝડપે એને ખબર ન હોય કે શ્રદ્ધા ન હોય કે આ શું છે તો ન ઉતરે. એટલે હવે આપણે આ બહુમાં તમારે કોઈ પણ વસ્તુને ફૂલ સ્ટોપ મૂકવું પડે. તો હું એક જ વસ્તુ કહું બેન કે આપણે બધાએ જૈન કુળમાં જન્મ્યા પછી તમને કોઈ પણ સબ્જેક્ટમાં ગ્રેજ્યુએશન માસ્ટર્સ કે પીએચડી કરતા કેટલા વર્ષ લાગે? 15, 16, 20 પકડો, ચાલો 20 વર્ષે તમે એ સબ્જેક્ટમાં પીએચડી ડોક્ટરેટ લઈને નીકળી જશો. તો આપણે જન્મ્યા ત્યારથી આજ સુધીમાં અનંત ભવોમાં અનંત વખત હજુ આમાં પીએચડી લઈ શક્યા નથી. તો એનું કારણ શું એમ છે કે આપણને કોઈ ભાવમાં ગુરુ નથી મળ્યા. હે ભાઈ, સાક્ષાત તીર્થંકર જેવા ગુરુ મળ્યા અને ગણધર જેવા શિક્ષક મળ્યા, અને આપણી ઉંમર પણ ક્રોડ પૂર્વની હતી એટલે ઇનફ ટાઈમ હતો. તો પણ આપણે હજી એક તત્વ ક્લિયર નથી કર્યું. હવે આટલા જ ઉલઝન સાથે, આટલા જ પ્રોબ્લેમ સાથે, આટલા જ પ્રશ્નો સાથે અહીંથી મરણ પામશું ભાઈ, તો જ્યાં જન્મશું ત્યાં આ ઉલઝન આમ નામ ઊભી રહેશે. એટલે જ ગાંધીએ કીધું છે કે આ બહુમાં માત્ર તું સમ્યક દર્શન કરીને જા. સમ્યક દર્શન એટલે શું? જી, અને પાછો સાચો શબ્દ જેવો વાપરશું બેન એવા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ ને પ્રશ્ન ઉઠશે કે કોનું સાચું, તરત કહેશે કોનું સાચું? આત્માનું સાચું, પણ કોનું, કોણે કહેલું સાચું? કારણ કે સર્વજ્ઞ કોને કહેવા પાછા, બરાબર ને? તો આપણે એક ફોર્મ્યુલા છે ભાઈ કે જે લોકાલોકનું સ્વરૂપ અનંતે અનંત ગુણધર્મ સાથે અનંતો ભૂતકાળ વર્તમાન અને અનંતો ભવિષ્યકાળ, એટલે કોઈ પણ એક તત્વનું સર્વાંગી રૂપ જાણે એને સર્વજ્ઞતા કહેવાય. એક એક પૂર્ણ વિરામ મુક્ત જવું પડે ભાઈ. આપણે આ ભાવમાં કશું કરવું હોય ને તો એક વસ્તુ પર કે આપણે પહેલા સર્વજ્ઞની ડેફિનેશન નક્કી કરી કે સર્વજ્ઞ કોને કહેવા. સર્વજ્ઞ એટલે સર્વ, ને જ્ઞ એટલે જાણવું, સર્વને જાણનારો. તો સર્વને જાણનારો હોય પણ વર્તમાનને જાણતો હોય, ભૂતકાળ ન જાણતો હોય તો ભૂતકાળ જાણતો હોય, ભવિષ્યકાળ ન જાણતો હોય તો જાણતો હોય, પણ એને વચ્ચે ભૂતકાળ દેખાય ત્યારે ભવિ ન દેખાતું હોય, ભાવિ દેખાતું હોય ત્યારે વર્તમાન ન દેખાતું હોય, તો એ તે ટાઈમ શું જોવે છે? કેવડી ભૂતભાવી ને વર્તમાન, એના અનંતે અનંત પદાર્થો, એના પાછા અનંત ગુણધર્મો. એક પદાર્થ છે ને એને કેટલા ગુણધર્મ હોય? તો પરમાત્માએ કીધું છે કે અનંત ગુણધર્માત્મક દ્રવ્ય, પ્રત્યેક દ્રવ્યને અનંત ગુણધર્મ છે. તો કોઈ પણ જગતનું સાયન્સ આપણને ગુણધર્મો બતાવે ને તેની લિમિટ કેટલી છે અત્યારે વર્તમાનમાં ખબર છે? 5, 25, 50, 100 કે 500. અને ગુણધર્મો કેટલા છે? અનંતા. એટલે વર્તમાન સાયન્સ કોઈ પણ વસ્તુ રિસર્ચ કરે છે અને એમાં એણે પ્રયોગ કર્યા, પ્રેક્ટિકલ કર્યા ભાઈ. કેટલા જીવો ઉપર પ્રયોગ કર્યા? દેડકાઓ ઉપર, પીજન ઉપર, પીગ ઉપર, આવા કેટલાક પ્રાણીઓ ઉપર કર્યા. પરમાત્માએ 84 લક્ષ જીવાજોનીના જીવ કીધા. હવે કોઈ જીવ એવો છે કે એણે 84 લક્ષ જીવાજોનીના જીવ ઉપર પ્રયોગ કર્યો હોય? નથી કર્યો. એટલે એકમાં જે સાચું પડે ને એ બીજામાં કદાચ ના પડે. ત્યારે પરમાત્માના જ્ઞાનમાં શું આવ્યું બેન? એણે કીધું કે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, આ ચાર સંજ્ઞા કયા જીવમાં હોય? તો શું કીધું એને ભાઈ? અનંતે અનંત જીવ, અપવાદ વિના. પછી સર્વાર્થિજ્ઞો ક્ષાયક સંકિતી, જીન નામ કર્મ બાંધ્યું છે એવો, જેનું આયુષ્ય 33 સાગરોપમની છેલ્લી અંતર્મુખમાં આવી ચૂક્યું છે, એવા જીવને પણ ચાર સંજ્ઞા હોય. એ જીવને પણ ચાર કસાય હોય. આ કસાયમાં પાછા ક્લિયર બતાવ્યા કે અનંતાનો બંધી ગયો તો અપ્રત્યાખ્યાન વર્ણી, પ્રત્યાખ્યાન વર્ણી, સંજ્વલન રહ્યો. આ આ પરમાત્માનું જ્ઞાન છે. એટલે કે જેમાં અપવાદ વિના એને જે બતાવ્યું એને આપણે સર્વજ્ઞ કીધા. તો હવે સદભાગ્ય મને ને તમને આ સર્વજ્ઞની વાણી આગમ રૂપે મળી છે. આજે આપણે જ વાત કરવાની છે. આપણો આજનો વિષય પણ આગમ જ છે. તો આ તો આપણે એની ભૂમિકા બાંધી. પણ હવે હું ધારું છું ત્યાં સુધી 20 વર્ષનો સ્વાધ્યાય કાળ આપણા સેન્ટરનો પરિપક્વ થયો કહેવાય. કહેવાય કે ના કહેવાય બેન? યુનિવર્સિટી પણ કાઢી મૂકે આપણને 20 વર્ષ કે કાં હવે પૂરું કરો કાં રસ્તી કેટ થાવ, બેમાંથી એક થાય. તો મારા ને તમારા આ ભાવમાં આપણે એટલું નક્કી કરીને જવું છે કે આપણા સર્વજ્ઞ પિતા પરમાત્મા એ મહાવીર ઋષભ અજિત સંભવ, આ એક વાત નથી. જેણે વિતરાગપણો પ્રગટાવીને બાય પ્રોડક્ટમાં કેવળ લીધું છે, કેવળ પ્રગટાવીને વિતરાગ નથી બન્યા. એ કેવળી બન્યા એટલે વિતરાગ નથી બન્યા, પણ વિતરાગ બન્યા એટલે કેવળી બન્યા. તો મારે તમારે સાધના શેની કરવી? વિતરાગ બનવા. આપણી બોટમ લાઈન શું? વિતરાગતા સેનાથી પ્રત્યે? કયા કર્મના નાશથી? મોહની નાશથી. તો હવે આપણે આપણું બધું જ જ્ઞાન કઈ દિશામાં લઈ જવું છે કે બોટમ લાઈન કે મારા જ્ઞાન વડે મારા રાગ અને દ્વેષ કેટલા ઘટ્યા. ખૂબ જ્ઞાની હોય અને ક્રોધ ફૂફાડા મારતો હોય એવું બની જાય કે ન બની જાય? તો એ જ્ઞાનને પરમાત્માએ કયું જ્ઞાન કીધું? દ્રવ્ય જ્ઞાન કીધું. એટલે આપણા જીવનની અંદર મોહનીય કર્મના ક્ષયોગ સંભળે જે પ્રગટ થાય એવું જ્ઞાન આ ભવની અંદર સંકિત રૂપે, સમ્યક દર્શન રૂપે, સમ્યક જ્ઞાન રૂપે આપણે પામવાનું છે. તો આવા સમ્યક જ્ઞાનને નહીં, માત્ર નહીં પણ કેવળ જ્ઞાનને પણ પ્રાપ્ત થઈ ચૂકેલા એવા ચરમ શાસનપતિ પરમાત્મા મહાવીર સ્વામી આદિ અનંત તીર્થંકરોના ચરણોમાં કોટિ કોટિ ભાવવંદન, પરમ ઉપકારી ગુરુવર્યોના ચરણોમાં કોટિ કોટિ ભાવવંદન. પરમ પિતા ચરમ શાસનપતિ સર્વજ્ઞ વિતરાગ એવા પરમાત્મા મહાવીર સ્વામી અને આજ સુધી થઈ ગયેલા અનંતે અનંત જ્ઞાનીઓ આ વર્તમાનના તમામ જીવોને જે ઉપદેશ આપી રહ્યા છે, ભૂતકાળમાં જેટલા આત્માઓ જેટલા જ્ઞાનીઓ માર્ગ બતાવી ગયા અને ભાવિમાં જેટલા બતાવશે, એ બધાનો ઉદ્દેશ એકમાત્ર પ્રત્યેક આત્માના કલ્યાણનો છે. ખરો ઉદ્દેશ તો એનો બોધ આપવાનો પણ નહોતો. પરમાત્માએ ક્યારેય કેવળ જ્ઞાન પ્રગટ થયું એ બોધ આપવા માટે કર્યું નથી, પણ એમણે જે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું હતું એ તીર્થંકર નામ ગોત્રનો ત્યારે શું થાય છે? ઉદય થાય છે. એટલે જે કર્મનો ઉદય થાય એ પ્રમાણે ઉદયમાં આવેલું કર્મ પોતાનો વિપાક બતાવે, એટલે પોતાનું ફળ આપે. એટલે પરમાત્માએ કેવળ જ્ઞાન કેવળ દર્શન થયા સુધી તો શું રાખ્યું હતું? મૌન રાખ્યું હતું. એટલે અભાષક બનતા પહેલા સિદ્ધ બને ને, એટલે અભાષક બની જાય. એ ત્યાર પછી કદી પણ જ્ઞાનનો પ્રયોગ ભાષા રૂપે કરવાના નથી. એટલે અભાષક બનતા પહેલા અને કેવળ જ્ઞાન થયા પછી જે વાણી જગતને મળી એ વાણીને આપણે આગમ કહીએ છીએ. શું કહીએ છીએ? આગમ. આગમ એટલે આપ્તજનો વડે, સર્વજ્ઞ પરમાત્મા વડે, કેવલી વડે. જો આમાં પણ બે માન્યતા ચાલે છે. દિગંબર માન્યતામાં એમ કહેવાય છે કે પરમાત્માએ ધ્વનિ રૂપે કહ્યું છે. શું કહે છે? ધ્વનિ રૂપે કહ્યું છે. અને શ્વેતાંબર માન્યતામાં એમ કહે છે કે એ શબ્દ રૂપે ગ્રહણ કર્યું છે, એટલે અવાજ સુર રૂપે નીકળ્યો છે, ધ્વનિ રૂપે નીકળ્યો છે. પછી બધા કઈ રીતે સમજે? તો કે સૌ પોતપોતાની ભાષામાં સમજી જાય. પરમાત્મા જ્યારે સમવતરણમાં હોય ત્યારે સામે બેઠેલા બધા જ પ્રકારના જીવોમાં જેટલા નારકીન સોરી દેવતાના જીવો છે, એટલે કે દેવતાઓ છે, મનુષ્ય છે અને તિર્યન છે, તો તિર્યંચોને પણ ભાષા જ્ઞાન આવું આપણા જેવું નથી. આપણે એને કહીએ કે ઊભો થા, તો ઊભો થા શબ્દ એને સમજતો, પણ એને જે શબ્દ નીકળે છે એનો આશય શું છે? આપણે એને ઈશારો કરીએ છીએ અને એને ઈશારા વડે કેળવ્યો છે તો એ ભાષામાં એ સમજે, અને મનુષ્ય તેના વડે શબ્દ સમજે છે. શબ્દનો અર્થ જે ભાષા વિજ્ઞાનમાં આપ્યો એને એ ગ્રહણ કરે છે, અને દેવતાઓ અવધિજ્ઞાની હોવાને કારણે એ આકારોને જુએ છે. અવધિજ્ઞાનનો વિષય શું છે? રૂપી પદાર્થ. આપણે જ્યારે મંત્ર બોલીએ છીએ ને, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, તો આ શબ્દ ધ્વનિ રૂપે દેવતાના કાનમાં જાય, પણ એમને અર્થરૂપે એ કઈ રીતે ગ્રહણ કરે છે? તો કે ત્યાં દેવલોકમાં કેટલી કોલેજ હોય મહેન્દ્રભાઈ, કેટલી ભાષાની કોલેજ હોય? હે, દેવતાઓ માટે કોલેજો તો હશે ને ત્યાં, દેવતા ભણવા જાય તો પછી કોઈ ઇંગ્લિશમાં બોલે પ્રે કરે, કોઈ જાપનીઝમાં કરે, કોઈ જર્મનીમાં કરે, તો કઈ ભાષા દેવતા સમજે? અને જો આટલી બધા લોકોની પ્રાર્થના સમજવા માટે દરેક દેવતાને કેટલી બધી ભાષા શીખવી પડે? અને આપણે એ જાણીએ છીએ કે દેવતા સ્કૂલ કોલેજમાં જતા નથી, તો પછી કેમ ગ્રહણ કરતા હશે? આજે આપણે જ ઇન્ડિયામાં સાઉથમાં મલયાલી કે જેટલી ભાષા ચાલે છે એમાં વિષ્ણુની બધાની સ્તુતિ છે. આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, યુપી તરફ બધા નોર્થમાં બધા હિન્દીમાં બોલે છે, તો હવે આ બધા દેવી દેવતા કઈ ભાષા પકડે? એક પણ ભાષા નથી પકડતા. એ શું પકડે છે બેન? હું ને તમે જયારે શબ્દ બોલીએ છીએ ને ત્યારે એક ધ્વનિ ઉઠે છે, એ ધ્વનિ એક તરંગ ઉભો કરે છે, એક તરંગ ઉભો કરે છે, એ તરંગને એક આકાર રચાય છે, એ આકારની જે પ્રિન્ટ પડે છે એ દ્રશ્યમાન પ્રિન્ટને દેવતા અવધિજ્ઞાનમાં જુએ છે, એના વડે એનો અર્થિગ્રહણ કરે છે. તો આ ભાષાની અંદર સૌથી વધુ એક્યુરેટ જે લિપિ છે એ કઈ છે? બ્રાહ્મી લિપિ છે. પરમાત્મા ઋષભદેવના પુત્રી બ્રાહ્મીજીને સુંદરીજી, તો બ્રાહ્મીજીને આ લિપિનું જ્ઞાન હતું જન્મતાની સાથે જ, એટલે એમણે એ લિપિને જગતની સામે મૂકીને એટલે આપણે એને બ્રાહ્મી લિપિ કહીએ છીએ. એટલે વર્તમાન કાળમાં આપણી પાસે જે આગમો ઉપલબ્ધ છે એ બધાની ભાષા અર્ધમાગધી છે. બૌદ્ધ ગ્રંથો છે એ પાલી છે, પણ ભાષા તો પ્રાકૃત છે. ભાષા કઈ છે? પ્રાકૃત. પ્રાકૃત એટલે નેચરલ, સહજ રીતે ઉદ્ભવેલી. પછી એને જ્યારે શણગારવામાં આવે ને ત્યારે એ સંસ્કૃત બને. શું બને? સંસ્કૃત બને. એટલે એ ભાષા જ્યારે રાજભાષા બને, વિદ્વાનોની ભાષા બને, તો એ સંસ્કૃત બની. પણ મૂળભૂત ભાષા શું છે? પ્રાકૃત. એ પ્રાકૃત પાલી વગેરે ક્ષેત્રોમાં બોલાતી ને તે પાલી કહેવાની, અર્ધું મગધ બોલતું હતું એને અર્ધમાગધી કહેવાની, ગુજરાતમાં બોલાણી એને ગુજરાતી કહેવાની, મારવાડમાં બોલાણી એને મારવાડી કહેવાની, પણ ભાષા મૂળભૂત કઈ હતી? પ્રાકૃત હતી. તો આપણે આ પ્રાકૃત ભાષાને અત્યારે મોટા ભાગના આપણા શાસ્ત્રોમાં સંસ્કૃત પ્રાકૃતનો ઉપયોગ આપણને જોવા મળે છે. તો પરમાત્માના આ માર્ગને પામનારા જીવોને જરૂરી નથી બનતું કે દરેકને સંસ્કૃત પ્રાકૃતનું જ્ઞાન સંપૂર્ણ હોવું જોઈએ, પણ જેટલું જ્ઞાન આપણી પાસે હોય તો આપણે એનું અર્થઘટન કરતી વખતે એની અર્થ છાયાને સમજી શકીએ. પેલા પણ આપણે વાત કરી હતી ભાઈ કે માત્ર જો ઉપર છેલ્લા શબ્દ હોય ને, આજે ઘણાના મનમાં પ્રશ્નો ઉઠે છે કે આ બધું પરંપરાગત જ્ઞાન છે એની અંદર ન જાણે કેટલું શેરભેર થઈ ગયું હશે. તો જો ભગવાન મહાવીર સ્વામીને 2500 વર્ષ થયા, બરાબર છે ને મહેન્દ્રભાઈ, અને કુનકુંદાચાર્યજી ને કેટલા વર્ષ થયા? 2000. ખાલી માત્ર 500 વર્ષનો ફરક છે. તો 2500 વર્ષમાં ઘણું જ શેરભેર થઈ શકે અને 2000 વર્ષમાં પણ શેરભેર થઈ શકે, પણ આપણે એ ડાઉટમાં કદી પણ પડવું નથી. કારણ કે જ્યાં સુધી આ ડાઉટમાં રહેશું ને તો આપણે એ ગ્રંથ જ નહીં ખોલીએ, પણ ખરેખર જેને ડાઉટ હોય એને શું કરવું જોઈએ બેન? વાંચવાનું શરૂ કરવું. આપણે ઘણી વાર પ્રશ્ન કરે ને ભાઈ કે આમાં કઈ કોને ખબર છે કેટલું ભળી ગયું હશે, તો પછી વાંચી ના આવો તો જવાબ આપો. ક્યાં ભળી ગયું છે એવો એક એક્ઝામ્પલ લાવો, એક એક્ઝામ્પલ લાવો. તમે ભળી ગયું ભળી ગયું ભળી ગયું નો ડંકો આપણે જન્મે ત્યાંથી વગાડીએ છીએ. પણ ખરેખર તમે વિચારજો, આપણી પાસે જે આગમો છે, જે શાસ્ત્રો છે, સમય સારો હોય કે ઉત્તરાધ્યાન હોય, જે પણ છે ને, એ 2000 વર્ષની ઓછામાં ઓછી આ કાળ પ્રવાહની પરંપરામાં તરીને બહાર આવ્યા છે. તમે જગતની સામે જઈને બોલી જાઓ કે પ્રેસિડેન્ટ ઓબામાએ યુદ્ધ ડિક્લેર કર્યું છે, તરત તમને પૂછશે શેમાં વાંચ્યું, શેમાંથી જાણ્યું, કોણે કીધું, પૂછશે કે નહીં પૂછે. હવે એક આવું સ્ટેટમેન્ટ પણ તમારે પ્રૂવ કરવું પડે છે, કરવું પડે છે કે નહીં. તો આ સંસારની આવી ઊંડી રહસ્યની વાતો એ 2000 વર્ષમાં કોઈ પડકારી નહીં હોય. આપણે આપણે જગત આખાની વાત, આજે આપણે જયારે ક્રિશ્ચિયન નીતિમાં એમ કહે છે કે આખું જગત માનવ માટે બન્યું છે, અને ઈવ અને આદમ એણે આ સંસારની રચના પોતાના મનોરંજન માટે કરી, બરાબર છે ને? તો આપણે એને પૂછીએ છીએ કે નહીં? આપણે ચર્ચા કરો તમે કોઈ સાથે કે આ આવી રીતે બન્યું હોય તો હજી એને પણ મનોરંજન કરવી પડે એવી ભગવાનની ભૂમિકા થઈ ને, જેને આનંદ કરવા માટે કશું બનાવવું પડે. તો એ આપણને એમ કહે કે તમે આ સંસાર દુનિયાવી આનંદ છોડો. વિચારો, આજે કોઈ એમ કહે કે આ વિશ્વનું સર્જન બ્રહ્માએ કર્યું, તો કોઈ એને પૂછી શકે કે નહીં? તો બ્રહ્માને કોણે બનાવ્યા? તો એ કહે છે બ્રહ્મા સ્વયંભૂ છે. તો આપણે એને પૂછી શકીએ, એક વસ્તુ જો પ્રિન્સિપલી સ્વયંભૂ હોય તો આખું જગત સ્વયંભૂ માનવામાં દોષ શું છે? આજે તમે વિચારજો, આપણી પાસે પ્રમાણ નહીં તત્વાલોક, પ્રમાણ અને નહીં નો આખો ગ્રંથ છે. વિશ્વની પાસે લોજિક છે, કોઈ પણ સેન્ટેન્સ પ્રૂવ કરવું પડે લોજિકથી. આપણે કહીએ કે પૃથ્વી ગોળ છે અને સાયકલનું પૈડું પણ ગોળ છે, એટલે સાયકલનું પૈડું પૃથ્વી છે, આ સાબિત થાય લોજિકલી? કોઈ એમ કહે કે ભાઈ પાણીમાં H2O છે અને સમુદ્ર પાણીનો બનેલો છે, એટલે સમુદ્ર H2O છે, તો કબૂલ? આમ લોજિક કહેવાય કે સમુદ્ર H2O છે અને પાણીનું ટીપું પણ H2O છે, કારણ કે જે સમુદ્રમાં છે એ પાણીમાં છે. પણ ગોળ પૃથ્વી પણ છે અને સાયકલનું પૈડું ગોળ છે, એટલે સાયકલનું પૈડું પૃથ્વી થઈ જાય છે? નથી થતું. એટલે હું ને તમે જેટલા બુદ્ધિમાન છીએ ને, એના કરતાં આપણા કરતાં અનેક ગણા વધુ બુદ્ધિમાનો આપણા પૂર્વજો હતા. અને 2000 વર્ષમાં ભારતની ભૂમિ ઉપર આખી દુનિયામાંથી વિદ્વાનો અભ્યાસ કરવા માટે બનારસ વિશ્વવિદ્યાપીઠમાં અને બીજે બધે પણ આવી ચૂક્યા છે. એટલે મારા ને તમારા મહાવીરે 2000 વર્ષ પહેલા જ્યારે જગતને બતાવ્યું કે પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિમાં જીવ છે, ત્યારે માતાના ગર્ભમાં આવેલો જીવ 4 મહિના કે 3 મહિના પહેલા અંદર આત્મા જ નથી હોતો, એવી વાતો દુનિયામાં ચાલતી હતી. એટલે ત્રસ્ક્યું, એના માટે પણ હજુ સ્ટેથોસ્કોપ મૂકે ને ન સંભળાય એટલે એમ કહી દઈએ કે એનામાં જીવ નથી. ત્યારે મારો ને તમારો મહાવીર 2000 વર્ષ પહેલા જેને હાલ્ટ જ નથી એવા જીવની ચેતના સાબિત કરે. અને જગદીશચંદ્ર બોઝ આવીને દુનિયાની સામે એની શોધ મૂકે ત્યારે આપણે માનીએ. તો આટલા વર્ષ સુધીમાં વનસ્પતિમાં જીવ ન માનીને આપણે આપણું નુકસાન કર્યું હોય કે ના કર્યું હોય? તો હવે ક્યાંથી શરૂ કરશું, ક્યાંથી શરૂ કરશું? રાઈટ નાઉ, ટુડે ને, ધીસ મોમેન્ટ. આપણે જો જેટલું પણ મળ્યું છે એટલું પણ ખોઈ ના નાખવું હોય, અને જેટલું મળ્યું છે હાલ બિયોન્ડ કાંઈ હશે, માની લો, હું તો નથી જ માનતી કે કાંઈ છે, પણ ધારો કે હોય તો પણ અમુક કામ સુધી તો પહોંચો. એક વખત પહાડની ટોચ ઉપર આવો, પછી નજર કરો તો તમને એટલું તો દેખાશે કે રસ્તા અનેક હતા, કોઈ લાંબો હતો કોઈ ટૂંકો હતો, કોઈ ઈઝી હતો, કોઈ હાર્ડ હતો, પણ હું આવ્યો એ રસ્તો લાંબો હતો. તો આપણે કબૂલ કે આપણે થોડા લાંબે રસ્તે ગયા હતા, પણ નીચે ઉભા ઉભા વાતો કરીએ, ક્યાં રસ્તેથી મોક્ષે જવાય, ક્યાં રસ્તેથી મોક્ષે જવાય, જવાય. તો મને ને તમને અનાદિ અનંત ભૂતકાળમાં અનંત વખત આ મનુષ્ય શરીર મળ્યું. શું મળ્યું? મનુષ્ય દેહ મળ્યો. હોય જો આપણે બિલીવ કરીએ છીએ કે નહીં કે આ 84 લક્ષ શિવાજોનીમાં પ્રત્યેક આત્મા અનંત વખત મનુષ્ય જન્મ પામી ચૂક્યો છે, માનીએ છીએ કે નહીં? આપણે નંબર 1 માની લીધું. તો હવે આત્માને મોક્ષે જવા માટે સૌથી પ્રબળ કારણ, સહાયક પરિબળ એ કોણ છે? મનુષ્ય ભોગ. ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. નિમિત્ત કારણમાં પણ અનિવાર્ય, એટલે એને કારણ કહેવાય. અને હોય તો પણ ચાલે, ન હોય તો પણ ચાલે, હોય પણ શકે ને ન પણ હોય, એવા કારણો એને શું કહેવાય? માત્ર નિમિત્ત. એટલે સહયોગી કારણો હોય એને આપણે નિમિત્ત કારણ કહીએ છીએ. તો સૌથી મુખ્ય કારણ આત્મા હોય, બરાબર ને? અને એને મોક્ષ જોઈતો હોય. ઉપાદાન કારણ શું? મને ને તમને મોક્ષ જોઈએ છીએ કે નહીં? જો જ્યાં સુધી જીવાત્માને મોક્ષમાં જવાનું કોઈ ઝંખના જ નથી, એને જવાની ઈચ્છા જ નથી, તો પછી અનંત તીર્થંકર ભેગા થાય તો પણ એનો મોક્ષ કરાવે? હા, એના માટે મનુષ્ય દેહ જોઈએ. તો મનુષ્ય દેહ તો અનંતવાર મળ્યો, તીર્થંકર અનંતવાર મળ્યા, દેવગુરુ ધર્મ અનંતવાર મળ્યા, શાસ્ત્રવાણી અનંતવાર મળી, તો પણ આપણો મોક્ષ ન થયો તો ખૂટે છે શું? મારો ને તમારો મોક્ષ આ બધું નથી મળ્યું માટે નથી અટક્યો. આપણે મોક્ષમાં જવાની ઈચ્છા જ નથી કરી. શું નથી કર્યું? ગઈકાલે વિમાન ઉપડી ગયું, બરાબર ને? ઇન્દ્ર નું ખાલી ગયું. દીપિકાબેન વિચાર કરે છે હું રહી ગઈ, કાલ ચાન્સ છે. જીઓ દીપિકાબેન, કાલ ચાન્સ છે. ત્યાંથી મહાદેવ મહાવીર લઈ જવાના છે. હમણાં દેવતાએ ઓફર રાખી છે કે આ ચોમાસું આખું રોજ આવી ત્યાં, અને જેને મહાવીરમાં જવું એને લઈ જશે, અને વિના મૂલ્યે. પણ શરત એટલી જ છે, વન વે ટિકિટ છે, બરાબર ને? એટલે નાની મને ને તમને કહે છે કે મારા ને તમારામાં આ નિર્ણય કરવા માટે પાંચમો આરો આડો ન આવે. પાંચમારો આપણને આડો આવે ભાઈ? પાંચમારા મોક્ષ જવાની પાકી ઈચ્છા એટલે સંવેગ. સંવેગ એટલે શું? મોક્ષે ને માત્ર મોક્ષે જવાની જ એકમાત્ર ઈચ્છા. આજે આપણે ઘરના ઘણા કામ હોય, ઘણા કામ હોય, તમે ઇન્ડિયા જવું હોય, મહિના દિવસ પહેલા ટિકિટ આવી ગઈ હોય, પણ તમે રોજ આ કામ પતાવો, આ કામ પતાવો, આ કામ પતાવો, પણ આજે સાંજે ફ્લાઇટ હોય, પણ સવારે ક્યાં ક્યાં કામ કરો? મુખ્ય કામ પેલા પાસપોર્ટ કાઢો, ટિકિટ કાઢો, બેગેજ તૈયાર કરો, કે પછી પાણી ઢોળાણું હોય ઘરમાં, અને ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો હોય, ફ્લાઇટ મિસ થઈ જાય એમ હોય, અને ત્યારે તમે એમ કહો કે ના ના હું ઘરની પેલા સફાઈ કરી લઉં, ત્યારે શું કહો કે આ કામની કાંઈ અત્યારે અનિવાર્યતા નથી, પેલા બેગેજ ક્યાં મૂકો? કારમાં મૂકો, બરાબર છે ને? એટલે કે પ્રાયોરિટી. જે કામ ગજસુકુમાર દીક્ષાના પહેલા પ્રહરમાં કરી ગયા, જે કામ ગજસુકુમાર દીક્ષાના પહેલા પોરમાં, એ કામ મરવાના છેલ્લા પોરમાં આપણે નથી કરવાના. એણે દીક્ષાના પહેલા પોરમાં, હજુ તો નેમિનાથ પરમાત્મા પાસેથી જુઓ, જે વાણી નેમિનાથ ભગવાન બોલ્યા અને ગજસુકુમારે સાંભળી, એ જ અધિકાર આગમની અંદર જે શબ્દમાં નેમિનાથ ભગવાને ગજસુકુમારને બોધ આપ્યો હતો, એ જ શબ્દ આપણી પાસે સામે છે. એ ગજસુકુમારને લાગે, આપણને એ શબ્દ લાગે નહીં. આપણે ક્યાંથી વયા જઈ? ઉપરથી. જો વિચાર કરજો, જે રાય પ્રશ્રેણીય સૂત્ર, રાજપ્રશ્નીય સૂત્ર, આખું આગમ મહેન્દ્રભાઈ ભગવાને એક શ્રાવક માટે રચી નાખ્યું, એકલો શ્રાવક પૂછવા વાળો રાજા પ્રદેશી, અને જવાબ દેવા વાળા કોણ? કેશી સ્વામી. કેશી સ્વામીને પૂછે, અને કેશી સ્વામી જે બોલે ને પ્રદેશી રાજા સાંભળે, એ જ આગમમાં હું ને તમે સાંભળીએ છીએ. ભલે ત્યારે ચોથા આરામાં આગમ આગળ ચાલે, ચોથા આરામાં આગમ આગળ ચાલે, પણ પાંચમા આરામ અરે અર્યંત આગળ ચાલે. ચોથા આરામાં કોણ આગળ ચાલે? અર્યંત. પાંચમા આરામાં કોણ આગળ ચાલે? આગમ. વરસાદ વરસે જ્યારે ચોમાસામાં, ત્યારે પાણી વરસે, પછી એ પાણી તળાવમાં કે કોઈ જગાએ ભેગું કરવામાં આવે તો આપણને બારે મહિના પાણી મળે કે ના મળે? તો આજ સંગ્રહેલું પાણી છે. શું છે? શાસ્ત્રો શું છે? પરમાત્મા વર્ષ્યા અને પાણી સંગ્રહી લીધું, ગણધરોએ ઝીલી લીધું, દ્વાદશાંગીમાં ગૂંથી દીધું અને ગુરુ પરંપરાએ આપણા સુધી આવી ગયું. તો એક જ સિક્કાની બે બાજુ છે, આગમ અને અરિહંત. એ શું છે? એક સિક્કાની બે બાજુ છે. એટલે હું ને તમે આજે અરિહંત નથી એ વાત આપણને બોલવાનો અધિકાર જ નથી. કારણ કે જેથી એ બોલતા હતા, તેથી જે સાંભળતા હતા, એ જ વાત આજે લખેલી છે, આપણે વાંચી શકીએ છીએ. એમાં જ્યારે પરમાત્મા અરિહંત નિગોદનું વર્ણન કરે છે, ઇન્દ્ર ત્યાં બેઠા છે, ઇન્દ્ર ભગવાનને પૂછે છે, અહો ભગવાન, આપ જે વર્ણન અત્યારે કરી રહ્યા છે એ વર્ણન આ પૃથ્વી ઉપર વર્તમાનનો કોઈ સાધુ કરી શકે? ક્યારે કીધું? જ્યારે તીર્થંકર નથી ત્યારની વાત છે. તીર્થંકર તો કરે, જે તો જય સિમંદર સ્વામી કરે એ જ મહાવીર સ્વામી કરે. પણ એણે કીધું કે અત્યારે તો પાંચમા આરામાં ભરત એરવતમાં તીર્થંકર નથી, તો ભગવાન હવે આ નિગોદનું વર્ણન તમે જે કરો છો એ કોઈ સાધુ કરી શકે? તો પરમાત્માએ શું કીધું? ભાઈ, જાઓ તમે કાલકાચાર્યજી આ નિગોદનું વર્ણન અત્યારે પૃથ્વી ઉપર સંભળાવી રહ્યા છે. અને ઇન્દ્ર કુતુહલવશ ત્યાં આવ્યા, આખું નિગોદનું વર્ણન સાંભળ્યું. ન કાનો માત્ર મીંડું પદ અક્ષર ગાથા સૂત્ર ઓછું કે અધિક કર્યું, માત્ર જીનેશ્વરે જે સ્વરૂપ બતાવ્યું છે એ જ સ્વરૂપ યથા તથ્ય કેવલી પ્રત્યક્ષ જુએ. કેવલી શું કરે? તીર્થંકર શું કરે? પ્રત્યક્ષ જુએ. અને આ શાસ્ત્રોના પ્રતિબિંબ રૂપે આગમના અરીસામાં જુએ. ગુરુ ભગવાન તો કેમાં જુએ? આગમના અરીસામાં જુએ. એટલે જે ચિત્ર તીર્થંકરને પ્રત્યક્ષ દેખાય એ મને તમને કેવી રીતે મળ્યું છે? પરોક્ષ મળ્યું છે. અને એ વખતે ઇન્દ્ર ઝૂકી પડ્યા. ક્યાં ઝૂકી પડ્યા? ગુરુ ભગવંતના ચરણમાં. અહો ગુરુદેવ, જે શબ્દ તીર્થંકર પરમાત્માએ ઉચ્ચાર્યા એ જ શબ્દમાં અલ્પ વિરામ પણ, એક માત્રા પણ ઓછી કે વધારે કર્યા વિના આપે મને નિગોદનું વર્ણન બતાવી દીધું છે. પણ આપણે પાંચમારાના જીવ છીએ ને, એટલા ચાલાક છીએ, એટલા ચાલાક છીએ. ખરેખરો આગમમાં કીધું હોય ને, પકડો માત, જાણે દો. શું કીધું લક્ષભાઈ? જાણે દો. આપણે અલ્પવિરામ પકડો આગળ બોલીએ, પકડો મત, જાણે દો. પછી કહીએ કે આગમમાં કીધું છે, શાસ્ત્રમાં કીધું છે, વાક્યનું એ રાખ્યું પણ ખાલી બોલવામાં ફેરફાર નાખ્યો. ભગવાનને કેવું તો પકડો મત, જાણે દો. આપણે કીધું ભગવાને જ કીધું પકડો મત, જાણે દો. આમાં કઈ ખોટું બોલ્યા? હે, આગમ પ્રમાણે જ કહું છું બધું. શેના પ્રમાણે કહું છું? મૂળ ભાષામાં જે પાઠ લખ્યો છે જ હું કહું છું, પકડો મત, જાણે દો. ભગવાને શું કીધું? તું પકડો મત, જાણે દો. આવા ચાલાક આપણે છીએ. નાની મને તમને કે છે, એટલા માટે અનંત અનંત ભાવ ભેદથી ભરેલી અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. પરમાત્માની વાણી કેવી છે? અનંત નય વડે બતાવેલ છે. જે અપેક્ષાએ જ્ઞાનીએ બતાવ્યું એ જ અપેક્ષાએ જો આપણે ન સમજીએ તો શું થઈ પડે? વ્યવહાર પકડ્યો ને નિશ્ચય પકડ્યો અને બે નાક ફૂફાળા મારવા માંડ્યા. આ બાજુથી વ્યવહારનો નાક ફૂફાળો મારે ને આ બાજુથી નિશ્ચયનો નાક, બંને જે રોકે વચ્ચેનાનું શું થાય? વિસ્મય વાતાવરણ થાય. એક વખત અબ્રાહમ લિંકન વ્હાઈટ હાઉસમાં જતા હતા અને રસ્તામાં એનો એક વિરોધી, એને બહુ જ ગુસ્સો હતો એના ઉપર કે આ પ્રેસિડેન્ટે કેટલા બધા ખોટા નિર્ણયો લીધા છે. ઓપોઝિટ પાર્ટીનો માણસ હતો, રાહ જોઈને ઉભો હતો કે ક્યારેક મોકો મળે ને તો એને મારે હું એડ કરું છું, બતાવું છું. એન્ટર થવા ગયા ને ત્યાં ઊભો થયો, પાર્લામેન્ટ મેમ્બર હતો એટલે એને ત્યાં ઊભવાનો હક હતો એટલે એ ત્યાં છે, અને એકદમ ગુસ્સાના આવેશમાં એના ઉપર થૂક્યો. પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન ઉપર થૂક્યો, એ જ વખતે એના બોડીગાર્ડે સ્ટેનગન ઉપર હાથ મૂક્યો. પ્રેસિડેન્ટ ઉપર કોઈ હુમલો કરે તો એના બોડીગાર્ડને આ તો થૂક્યો, હમણાં કદાચ એને લાફો પણ મારે અને કદાચ ગન કે કાંઈ હોય તો શૂટ પણ કરે, એટલે એને પ્રોટેક્ટ કરવા માટે સ્ટેનગન ચલાવવાનો હક એના બોડીગાર્ડને હોય કે ના હોય. એટલે જેવો એણે સ્ટેનગન ઉપર હાથ મૂક્યો ને એટલે અબ્રાહમ લિંકને એના હાથ ઉપર હાથ મૂક્યો. એટલે ત્યારે જે કામ એક રૂમાલથી થઈ શકે એમાં સ્ટેનગનની શું જરૂર છે? રૂમાલ આપ મને, શું કીધું? એક રૂમાલ આપ, અને થૂક લૂછી નાખ્યું. જ્યાં એક રૂમાલ કામ કરે ત્યાં તું સ્ટેનગન શું કામ ચલાવે છે? વિચાર કરજો, એક અબ્રાહમ લિંકન પણ આવી રીતે વિચારી શકે તો હું ને તમે જીન શાસનના ચાલનારા, માનનારા, અનુસરનારા, પરસ્પરના દ્વેષનો પકડો મત જાણે દો. ભગવાને શું કીધું? પકડો મત જાણે દો. જેના જે પ્રકારના યોગ સંયોગ હોય, જેના જે પ્રકારના ઉપાદાન હોય, જે પ્રમાણેનો ક્ષયોક્ષમ હોય એ પ્રમાણે એ જીવ ગ્રહણ કરે, ત્યારે આપણે કે તું ખોટો ને તું ખોટો. શાસ્ત્રાવું કીએ ખરું? જો વિચાર કરજો, આ બેનનો પ્રશ્ન છે કે કઈ ભાવના અંતરંગમાં રાખી ધર્મ ભક્તિ કે મંત્રનું આરાધન કરવાનું? બારે બાર ભાવનામાં એક પણ ભાવના એવી નથી કે જેના વડે મોક્ષ ન થઈ શકે. જો એકય ભાવના વિના, એકય ભાવના માત્રથી મોક્ષ થતો હોત તો બાર ભાવના બતાવવાનું પ્રયોજન જ શું હોત? એટલે મુખ્યતાને ગૌણતા હોઈ શકે, પણ એકની મુખ્યતા બીજાની ગૌણતા હોય અને એકની ગૌણતા બીજાની મુખ્યતા હોય, એટલે એનું પોતાનું શું લેવલ છે, જેના માટે જે પ્રકારની ભૂમિકા છે એ પ્રકારે એને ભાવના ભાવવી જોઈએ. એટલે જ્ઞાનીના જ્ઞાનમાં આવેલા કોઈ પણ મંત્રો, કોઈ પણ ભાવો, એની મુખ્યતા ગૌણતા હોઈ શકે, પણ બાર ભાવનામાં તો ભગવાને એવું બતાવ્યું છે આગમમાં મૂળ શાસ્ત્રમાં, એક એક ભાવના ભાવતા ભાવતા અનંત જીવોએ કેવળ જ્ઞાન લીધું છે. શું કર્યું છે? કોઈ અનિત્ય ભાવના ભાવતા ભાવતા, કોઈ અસરણ ભાવના ભાવતા ભાવતા, કોઈ અન્યત્વ ભાવના ભાવતા, તો કોઈ એકત્વ સંસાર ભાવના, કોઈ પણ બારમાંની કોઈ પણ ભાવના લ્યો. એટલે કદાચ કોઈ જ્ઞાની પુરુષે કોઈ વખત મુખ્યતા આપીને દ્રષ્ટાંત આપ્યું હોય તેનો અર્થ એવો નથી કે એ જ માત્ર એક ભાવના છે. શું છે બેન? જ્યારે હું તમને નમી રાજર્ષિનું ઉત્તરાધ્યયનનું અધ્યયન સમજાવતી હોઉં તો એ કઈ ભાવનાનું દ્રષ્ટાંત છે? શ્રીમદ રાજચંદ્રજીએ પણ બાર ભાવનામાં એક એક એક્ઝામ્પલ આપ્યા છે ને બેન, તો એની અંદર આપ્યું છે કે એમણે જે ભાવના ભાવી એ ભાવનામાં એના મનમાં એક વિચાર આવ્યો હતો કે હું એકલો છું, બાકી બધા અન્ય સ્વભાવના. એવી રીતે ભરત મહારાજાએ જ્યારે હાથમાંથી વીંટી સરી અને એની સાથે અનંતા કર્મોના ઢગલા પણ ખરી ગયા, આપણા ઉપરથી તો બધું સરી જાય ને, કાળા જાય, ધોળા આવી જાય, એ પણ વયા જાય, તો પણ કાંઈ સરતો નથી, એનો બોધ નથી થતો. શું નથી થતો? એટલે બેન, ખરેખર જ્ઞાનીના જ્ઞાનમાં દરેક વસ્તુનું યોગ્ય રીતે મૂલ્યાંકન છે, એટલે તો આપણને આટલા જીવોના ક્ષયોક્ષમનું અને એની આંતરિક અંતરંગ ભૂમિકાનું વૈવિધ્ય હોવાને કારણે આટલી વિવિધ ભૂમિકાઓ આપી છે. એટલે હું કે કોઈ પણ એ માંગણી મૂકીને એવો દાવો ન કરી શકીએ કે માત્ર આ ભાવમાં, આ ભાવના અંતરંગમાં રાખીને જ આ ભાવનાનું સ્મરણ કરવું. એટલે સૌની પ્રથમ કઈ ઇન્દ્રિય જીતવી યોગ્ય છે? તો એવા પણ પાંચે પાંચ ઇન્દ્રિયો મોહ દશા સૂચવે છે. પાંચે પાંચ ઇન્દ્રિયોના વિશે એકને એક ઇન્દ્રિય બળવાન હોય તો કોઈ એમ કે હું ઉપવાસ કરી શકું પણ હું આંબેલનું ન ખાઈ શકું. શું કે હું આખો દિવસ ખાવા ખાધા વિના રહી શકું પણ આંબેલનું ખાવ તો મને મૂળ ચડે, મને પિત્ત ચડે, આઈ કાન્ટ ટેક ધીસ કાઇન્ડ ઓફ ભોજન, તો એના માટે આંબેલ અઘરી. બરાબર છે? તો કેટલાક એમ કે હું ભાણે બેસું ને પછી હું ભૂખી ન રહી શકું, કાં સાવ ન જમું ચાલે, પણ મને કેમ કે એક રોટલી ખાઈને ઉભા થઈ જાવ તો ન બને, તેના માટે ઉણોદરી અઘરી. બરાબર ને? એટલે કોઈ એમ કે મને ક્વોન્ટિટીમાં ખાવાનું જોઈએ છે, કોઈ એમ કે મને ક્વોલિટીમાં ખાવાનું જોઈએ છે, કોઈ કે હું એક વખત પેટ ભરીને ખાઈ લઉં પછી મને ચાલે, તો કોઈ કે મને દિવસમાં બે વાર જોઈએ ભલે હું થોડું થોડું ખાઉં. તો આ તો દરેકની પોતાની યોગ્યતા અને પોતાની ભૂમિકા છે. એટલે કઈ ઇન્દ્રિય પણ મુખ્યતા એમ બતાવી છે કે સ્વાદેન્દ્રિય જીતવી અતિ દુષ્કર છે, પણ બીજી બાજુ એમ પણ કીધું છે કે સ્પર્શેન્દ્રિય જીતવી અતિ દુષ્કર છે. એટલે આમાં પણ અપેક્ષા ભેદ છે. એટલે કોઈ પણ ઇન્દ્રિય સૌથી પહેલી જીતવી એનું જે મુખ્ય દ્રષ્ટાંત હોય એના આધારે ક્યાંક ક્યાંક એવું કથન જોવા મળે કે સ્વાદેન્દ્રિય જીત્યા વિના સ્પર્શેન્દ્રિય પણ જીતાતી નથી. એટલે કે બ્રહ્મચર્ય પાલન કરવું હોય તેને તેનો કંટ્રોલ હોવો જોઈએ સ્વાદેન્દ્રિયનો. પણ આ નિશ્ચય વાક્ય નથી, આ શું છે? સાપેક્ષ વાક્ય છે. એટલે દરેકના પાંચે પાંચ ઇન્દ્રિયોમાં મુખ્ય ઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય કે સ્વાદેન્દ્રિયનો ઉલ્લેખ જોવા મળે છે, પણ એનો અર્થ નથી કે બાકીની ત્રણ ઇન્દ્રિયો જીત્યા વિના પણ ચાલે. પાંચે પાંચ ઇન્દ્રિયો જીતવી જોઈએ. સંબંધમાં આવનાર જીવ સાથે કયા કારણથી ફરી ફરી ભોગ કરવા પડે? સંબંધમાં આવનાર કે ન આવનાર કોઈ પણ જીવ સાથે વારંવાર ભોગ કરવાનું કારણ માત્ર એક જ છે, રાગ અને દ્વેષ. આપણે ઋણાનુબંધ શબ્દ વાપરીએ છીએ ને, એટલે ઋણનો અનુબંધ એટલે શું? દેણું કે લેણું. ઋણ એટલે શું? દેણું. ઋણ એટલે દેણું. હવે આપણે દેણદાર હોઈએ તો પણ પાર્ટીને મળીએ, અને લેણદાર હોય તો પાર્ટીને મળીએ, બરાબર છે ને? આજે તમે કોઈની પાસે ચેક લેવા જાઓ, કોકને ચેક દેવા જાઓ, એટલે ઋણાનુબંધ શબ્દ બતાવે છે કે જીવ ઋણાનુબંધ વિના ભેગો નથી થતો. એટલે કાં તો એ આપણો દેણદાર હોય ને કાં આપણો લેણદાર હોય. એટલે આ સંસારના ઉદયમાં આવેલા જેટલા લેણ દેણ છે એ પૂરા કર્યા વિના છૂટા પડીએ તો પાછા વારંવાર મળવું પડે. એટલે ડાયો માણસ શું કરે કે આ ભાવમાં ઓછામાં ઓછું જેટલા જીવો સાથે એને જોડાવાનું બન્યું છે એની સાથેના અનુબંધમાં હવે કશું મારે બાકી રાખવું નથી. સુનત કરવું જેટલું ઉદયમાં આવે ને, પણ આપણી મોટાભાગની ફરિયાદ એ હોય છે કે આખું જીવન મેં એનું કર્યું છે. શું હોય છે બેન? જે સુધી તમે યાદ કરજો તમારા હિસ્ટ્રીમાં કોઈ આવીને એમ કીધું કે આખા જગતે મારું કર્યું છે, મારે કોઈનું કરવું નથી. કથા કે મારા ઘરમાં હું કરી કરીને આખી જિંદગી ઘસડાઈ ગઈ, આખી જિંદગી મેં આનું કર્યું. શું કે કેટલા બધાને મેં સાચવ્યા, મેં સાચવ્યા, મેં સાચવ્યા, એને એનું લેણું ન હોય ને આપણે સાચવીએ એવા ડાયા છીએ ખરા? હે કાકા કહીને કર્યું છે. જ્ઞાની કે જે પોતાને દેણદાર માને ને, જે પોતાને દેણદાર માને એ વયાવચ કરે. આજે આપણે વયાવચ કરતા હોય ને કોઈની સેવા કંઈ કરવું પડે તો જ્ઞાની કે છે એ તું કેવી રીતે માનજે? દેણું ચૂકવું છું. જો ક્રેડિટ બનાવીને તો એને લેવા માટે તારે રાહ જોવી પડશે. કાશી આજે મેં 10 વર્ષ કર્યું, હવે તેને એકવાર કરવાનો વારો આવ્યો તો એ કામ ન આવ્યા. એટલે 10 વાર કર્યું ત્યારે નક્કી કરીને કર્યું હતું ને કે મને કામમાં આવશે, તેમાં તારું ચૂકવાનું શું? આ તો તારું ઇન્વેસ્ટમેન્ટ હતું. શું વિચાર કરશો? અનુબંધ ક્યારેય અટકતા નથી, પરિણામે કર્મના બંધ ક્યારેય પૂરા થતા નથી. ઓસરાવો ઓસરાવો કરતા રહો ઉદયમાં આવે ત્યારે, અને એમ માનો કે દેણું ચૂકવાઈ ગયું. ને ધારો કે અનડ્યુ એડવાન્ટેજ એને લઈ ગયા તો ઓસરાવું છે, લેવા પાછું આવવું નથી. આપણે કાં તો દઈ દીધું ને તો ચૂકવાઈ ગયું, અને ધારો કે લઈ ગયો તો મારે પાછું જોઈતું નથી. પાછું જોતું હશે તો પણ જન્મવું પડશે. જ્ઞાની તો ત્યાં સુધી કહે છો કે ઘણી વાર આપણે બહુ ઉદારો એટલે બોલીએ કે મારે કાંઈ એને ખરાબ નથી કરવું, પણ કર્મ એને નહીં છોડે. કર્મ એને નહીં છોડે, એના કરેલા તેને ભોગવવા જ પડશે. એટલે ભગવાન કે ત્યારે તારે હાજર રહેવું પડશે. આ કર્મ સત્તાનો ન્યાય છે કે હું ને તમે એમ ઈચ્છીએ કે એના કરેલા એ ભોગવે, તો આપણા સંતોષ માટે ભગવાન આપણને હાજર રાખે. એટલે આપણને ખાતરી થઈ જાય કે એના કરેલા ભોગવે છે, અને ત્યારે એ આપણો પેટનો દીકરો કે આપણો માં કે બાપનો જીવ હોય. એ કરેલા કર્મ ભોગવતા હોય ને આપણે જોતા હોય પછી કેવી મજા આવે, બોર બોર આંસુ એ રોતા હોય, પણ તે જમખ્યું તું કે કરેલા ભોગવે ને હું હાજર હોઉં. નાની કે છે સપનામાં પણ આવો વિચાર નહીં કરતો. અરે કર્મ સત્તાને ચુકાદો, સોંપી દો, અને સોંપતી વખતે પણ એવો ભાવ કરો કે ઉદયમાં આવ્યા પહેલા એ કર્મ ખપાવી નાખે એવો એને સન્માર્ગ મળો. કોઈ જીવ દુઃખી ન થાઓ. દુઃખી કેવી રીતે ન થાય? કે ઉદય કાળ આવ્યા પહેલા સત્તા કાળમાં એ સમજણ વડે, તપ વડે, જ્ઞાન ધ્યાન વડે પોતાના કર્મને સત્તામાં ને સત્તામાં શું કરી નાખે, એની નિર્જરા કરી નાખે. આવો ભાવ ભાવો તો છૂટી જશું, નહીં તો એની પાછળ તમારો દેણદાસ ધારાવીની ઝૂંપડપટ્ટીમાં ભાગી જાય, તેની પાછળ ધારાવીની ઝૂંપડપટ્ટીમાં તો જાય જ ન જાય. આપણું લેણું પણ હશે ને પરમાધામી થઈને નર્કમાં ભેગા જશે. આજે પરમાધામીને કોઈ એપોઇન્ટમેન્ટ નથી કર્યા, ક્યારેય પણ ત્યાં એપોઇન્ટેડ પોસ્ટ નથી. આ પરમાધામીઓ તો નર્કના પાથડાની વચ્ચે જે ભવનપતિના ભવન છે ને એમાં રહેનારા દેવ છે, પણ પર્યટન કરવા નીકળે છે. શું કરવા નીકળે છે? ફરવા નીકળે છે. અને એ વખતે એના અધિજ્ઞાનનો વિષય નર્ક બને છે, અને જુએ છે કે આમાં રહેલા જીવો મહાપાપી છે, પૂર્વના ભાવમાં એણે આવા આવા પાપ કર્યા છે, અને પોતે અત્યારે કેવા છે, પુણ્યના ઉદયવાળા છે, સત્તાધારી છે, સત્તાધીશ છે, એટલે ત્યાં ઉતરી પડે છે. ઉતરી પડીને પકડીને એને યાદ કરાવે છે કે તે આવા પાપ કર્યા હતા, લે એના બદલામાં તમે આ કરો. અહીંયા બેઠા બેઠા આપણે વિચાર કરીએ ને કે જગતના એક એક પાપી જીવને તો સજા થવી જ જોઈએ, સાજે પરમાધામી બનીને. જ્યારે આવો વિકલ્પ આવ્યો એ વખતે જો ગતિ બંધાય તો ભવનપતિની પુણ્ય હોય અને શુભ ભાવ ભલે હોય, જગતનું ભલું કરવાનો ભાવ હોય, પણ અંદરમાં ઇન્સ્પિરેશન શેનું આવ્યું? દ્વેષનું. શેનું આવ્યું? દ્વેષનું. આ ન્યાય નથી, દ્વેષ છે. અનુકંપા, કરુણા, સંકિતનું પહેલું લક્ષણ અનુકંપા. એ હોય તો એવો વિચાર આવે કે એણે જે દુઃખ આપ્યું એ ભોગવનારો દુઃખી થયો તો એ દુઃખ દુઃખ છે, તો હવે જ્યારે રિબાઉન્ડ થશે અને આ પાછો ભોગવશે ત્યારે પણ દુઃખ તો દુઃખ જ હશે. એટલે જગતના સર્વ જીવો કલ્યાણને પામો. શું ઈચ્છે છે? સુખને પામો, એ તો બાય પ્રોડક્ટ છે, પણ શેને પામે? કલ્યાણને પામે. તો કલ્યાણનો ઈચ્છુક કોઈ જીવને સજા કરવા માગે કે ક્ષમા કરવા માગે. અને આપણા મનમાં શું વિચાર આવે? હમણાં આપણે કોઈ ગુનેગારને આપણી સામે મૂકવામાં આવે અને પછી આપણો અભિપ્રાય લેવામાં આવે તો આપણે કઈ કઈ જાતો કરવો? ક્યાં ગઈ આપણી કરુણા? પાછા એમ કઈ કે આપણે એને સજા ન કરીએ તો બીજી વાર ગુનો કરશે. એક વાર સજા કરેલા સુધરી ગયા? કઈ રીતે આપણે કાર્યકારણ સંબંધ જોડીએ છીએ? કઈ રીતે આપણે વિચારસરણીને જોડીએ છીએ? જ્ઞાનીના માર્ગને પામવો એના માટે શું જોઈએ? એકમાત્ર એક ભો. મારા પરમાત્માએ કહ્યું છે તારો આત્માનો ધર્મ. 10 લક્ષણ છે ને, એ કોણ છે? આત્માના ગુણ છે. તેને આપણે પ્રગટાવવા છે? અનંત કરુણાને. તો અનંત કરુણામાં પાપી આપવા, પુણ્યશાળી માટે જ કરુણા કરવાની. એમ તો કરુણા કોના માટે હોય? ભગવાનને કહે કે તું પતિત પાવન ને હું પતિતને પીડનારો, બરાબર ને? અધમાધમ અધિકો પતિત હું છું અને તું મને માફ કરી દે, પણ એક પણ અધમાધમને હું માફ નહીં કરું, એનો તો હું જજ બની જઈશ. એના માટે તો ફરમાન કાઢી દેયો કે આને તો શું થવું જોઈએ, આવું ન કરે તો ગુનેગારો બધા માથા ઉપર ચડે. નમી રાજર્ષિ ને ઇન્દ્ર મહારાજા આવે છે, ઉત્તરાધીનજી આગમ પરમાત્માની અંતિમ દેશના આવીને કસોટી કરે છે નમી રાજર્ષિની. રાજા તું તો રાજા છો, તારું રાજકુમાર હજી નાનો છે, આ સંયમના માર્ગે દોર્યો છો, પણ આટલા બધા ગુનેગારો આ પ્રજાને પીડી રહ્યા છે, સૌથી પહેલા આ બધાને દંડ આપીને, બધાને શાંત કરીને, બધાનો નાશ કરીને પછી સંયમના માર્ગે જા. નમી રાજર્ષિએ કહ્યું એમ શું કામ ન કર્યું? ઋષભદેવ રાજા ઋષભ છ ખંડ ની અંદર. એ વખતે કાળ કયો ચાલતો હતો? યુગલિયાનો કાળ ચાલતો હતો, પેલો બીજો ત્રીજો આરો, પરમ સુખ શાંતિનો કાળ હતો. એમાં જ્યારે થોડી ઘણી પણ પુણ્યની તરતમતા આવી, પરિણામે કલ્પવૃક્ષ ઓછા થવા માંડ્યા, ક્યાંક ક્યાંક પરિણામની અંદર વિવિધતા આવી. એ વખતે એણે શું શીખવ્યું જગતને? અસીમ અસીને કૃષિ. એમાં અંદર શું આવ્યું હશે? ખેતી શીખવી. એનો અર્થ એ ને કે એને બધાને વેજીટેરિયન બનાવ્યા. બનાવ્યા કે ન બનાવ્યા? વ્યાપાર કળા શીખવી. એના વડે જગતના જીવોને સાતાનો માર્ગ બતાવ્યો. હવે અસી મસી કૃષિ વડે ખેતી બતાવી, એટલે કે તમારું કલ્પવૃક્ષ કદાચ તમને ન મળે, કલ્પવૃક્ષ ઓછા થઈ જાય. તે વખતે પણ તિર્યંચો હતા, તો એને આદેશ નહોતો આપ્યો કે તિર્યંચને પકડીને ખાઈ જાજો. એને તરત જ શું શીખવી દીધું? ખેતી શીખવી. 83 લાખ પૂર્વ ભગવાન તો સંયમ કેટલા વર્ષ પાડે? 1 લાખ પૂર્વ. બાકી 83 લાખ પૂર્વ સુધી શું કર્યું? રાજા તરીકે શાસન ચલાવ્યું. આખા 6 ખંડને આર્યાવર્ત બનાવ્યા. અસીમસી કૃષિ વડે 72 કળા બધાને આપી, તો પણ પોતે સંયમ લીધો. સમાજ સેવા કરવા રોકાણા. એની પાસે તો પૂરી સત્તા હતી. ભરત ચક્રવર્તી જેના હાથની તે કેટલા દેવતા હોય? 32,000. 32,000 દેવતાઓ, 16,000 દેવતા, 32,000 રાજાઓ, નીચાની લોકો, 16,000 દેવતાઓ જેની સેવા કરે. એક એક દેવને એપોઇન્ટ કરી દીધા હતો કે મારા રાજ્યમાં બરાબર બધું વ્યવસ્થિત ચાલે, એ તું કરશે. કરી શક્યો હોત આખો બહુ, તો પણ 6 ખંડ છોડીને સેવાનો આખે આખો આંચડો ઉતારીને કલ્યાણના માર્ગે નીકળી પડ્યા. અને શું લીધું બેન? કેવળ જ્ઞાન થયા પછી પણ 20,000 વર્ષ સુધી સંયમ પાડ્યો. આત્માનો ધર્મ, સમાજનો ધર્મ, માનવતાનો ધર્મ એ અલગ છે, પણ આત્માનો ધર્મ શું? જે કામ એકમાત્ર કાર્ય, માત્ર ને માત્ર મનુષ્ય ભવમાં થઈ શકે. દેવતા છે ને ધારે એટલું આ ઇન્દ્ર વરસાદ વરસાવે છે, આ બધાના એક એક કાર્ય છે, પણ ઇન મનુષ્ય ભવ યુ કેન ડુ ઓનલી એન્ડ ઓનલી થિંગ, એ જ આપણે કરવી જોઈએ, બીજી કરવી જોઈએ. મનુષ્ય ભવ સિવાય જે બીજે થાય જ નહીં, બીજા કોઈ ભાવમાં કરી ન શકે. એવું એક કાર્ય હોય તો શું છે? આત્માનું વિજ્ઞાન. પહેલું સુખ તે આત્મજ્ઞાન, બીજું સુખ તે બનવું ચારિત્રવાન, ત્રીજું સુખ તે વિતરાગ વિજ્ઞાન, ને ચોથું સુખ તે પામું નિર્વાણ. આપણા જીવનના 4 સ્ટેજ છે. આ ભાવનો એક જ પ્રોગ્રામ હોય, મરતા પહેલા આત્મજ્ઞાન ભેદ વિજ્ઞાન કરી લો. એગો મેં સાસવો અપ્પા, નાણા દંશન સંજુઓ, શેષા મેં બહિરા ભાવા, સમ સંજોગ લખણા. એકલો મારો આત્મા, એકલો મારો આત્મા, માત્ર મારો આત્મા જ શાશ્વત છે, બાકી બધું તો મને સંયોગથી મળેલું છે, અને આ સંયોગ અનંત વાર મેં કર્યો છે. તો આ ભાવની અંદર જે મારું નથી એના માટે હવે મારું કશું કરવું નથી, હું ને મારું. બે ખાના પાડજો, બે ખાના, એકમાં લખજો હું ને બીજામાં લખજો મારું. તો મારા માટે જેટલું કર્યું, મારું કોને માન્યું? શરીર, પરિવાર અને પરિગ્રહ. શરીર, પરિવાર ને પરિગ્રહ. પછી પરિવાર આપણા કુટુંબ પૂરતો હોય, આપણા સંતાન પૂરતો, કે આપણા આખા કુળ પૂરતો હોય, કે આપણી જ્ઞાતિ પૂરતો હોય, કે આપણા દેશ પૂરતો હોય, આખી માનવ જાત પૂરતો હોય, તો પણ એમાં કરેલું કાર્ય એ કદી પણ આખરી બને. કોઈનો રોગ મિટાવો, આજે પાછો એના શરીરમાં રોગ આવે કે ના આવે. કોઈની ભૂખ ભાંગો, બધાને બપોરે ભોજન કરો, સાંજે ભૂખ લાગે કે ન લાગે. કોઈની ભૂલ સુધારો, બીજી વાર ભૂલ કરે કે ના કરે. મારા ને તમારા દરેક કાર્યનું પરિણામ આખરી હોય, એના પછી આવે જ નહીં એવું કાર્ય એ માત્ર એટલું જ છે preventive karya. So then prevention is better than cure. પરમાત્મા એ જે જ્ઞાન આપ્યું, જે માર્ગ બતાવ્યો, એ માર્ગ વડે જીવ પાછો દુઃખી થાય જ નહીં. તમે વિચાર કરશો બેન, એક માત્ર કામ છે બેન, એક જ તમે કરી શકો એમ છો. અને એ કામ કોણ કરી શકે? પેલા સ્વયં કરાય પોતા માટે, પછી બાય પ્રોડક્ટમાં થાય. સાતન પ્રભાવના કહો, જ્ઞાન પ્રભાવના કહો, ધર્મ પ્રભાવના કહો, સુખ શાંતિની પ્રભાવના કહો, એ હું પોતે પ્રસન્નતા ન રાખી શકું, તમને પ્રસન્ન બનાવી શકું. બરો બેરી ગોલ્ડની ખબર છે ને? બેરી ગોલ્ડ નામનો એક બહુ પ્રખ્યાત જોકર છે, એ સર્કસમાં કામ કરતો છે. અને જગતના જ્યાં ખૂણામાં ક્યાંય પણ એનું સર્કસ જાય, એમાં બેરી ગોલ્ડ કામ કરે છે એવી ખબર પડે એટલે એની ટિકિટો એક મિનિટમાં બધા ખરીદી લે. જ્યાં એ સર્કસ ચાલતું હતું ને, ત્યાં એ ગામમાં એક સાયકિયાટ્રિસ્ટ રહેતો હતો. એટલે ગામના લોકો એની પાસે શેમાંથી મુક્ત થવા જાય બેન? સાયકિયાટ્રિસ્ટ શું દૂર કરે? આપણું ચિંતા દૂર કરે? શેના વડે દૂર કરે? મેડિસિન આપીને. મેડિસિન બંધ કરીએ તો શું થાય? કોઈ પણ વિચાર કરજો, ડિપ્રેશન છે, આ જેટલા પણ જીવનના પ્રશ્નો ને મૂંઝવણોના જેટલા પણ માનસિક રોગો છે, એવા રોગીઓ સાયકિયાટ્રિસ્ટ પાસે જઈને કહે કે અમને દવા આપો. એટલે સાયકિયાટ્રિસ્ટ હતો ને, એમ કે ભાઈ આટલું બેરી ગોલ્ડનું સરકસ છે, અત્યારે ગોળી નહીં લેવી, પણ હું તને ખાતરી આપું, એની પાસે એવી તો હાસ્યની કળા છે કે તારું દુઃખ ભૂલાવી દેશે, તને ખળખળાટ હસાવી દેશે, તને પ્રસન્ન પ્રસન્ન કરી દેશે. તું આજે જોઈ આવ, પછી કાલ આવજે મારી આગળ. અને કેટલા બધા દર્દીઓ એ જતા ને બીજે દિવસે આવતા પણ નહીં, એટલે કે એટલી જ બેરી ગોલ્ડમાં તાકાત હતી. અને એ દિવસે ચાર પાંચ છ દર્દી જે આવ્યા હતા ને, બધાને મોકલી દીધા. એને એક પેશન્ટ બેઠો રહ્યો એની પાસે, એમ કે સાહેબ મને તો દવા જ જોઈએ છે. તો કે ના, પણ તું ટ્રાય તો કરા, પાંચ જણા ગયા, તું આજ જોયા? ના સર, આઈ વોન્ટ ઓનલી મેડિસિન. વાય, આઈ એમ બેરી ગોલ્ડ. શું કીધું? આઈ એમ બેરી ગોલ્ડ. તો હી વોઝ નોઈંગ હાઉ ટુ મેક પીપલ લાફિંગ. પણ પ્રસન્ન કેમ રહેવું એ તો મારો ને તમારો મહાવીર જ બતાવી શકે. બેરી ગોલ્ડ ન બતાવી શકે, એ ખળખળાટ હસાવી શકે, એ લાફિંગ ક્લબ શરૂ કરાવી શકે, પણ ધીમે ધીમે આંસુ પાડવા માટે પણ ટીયર ક્લબ જોશો, કારણ કે કરુણા જતી રહેશે. પછી ટીયર ક્લબ ખોલજો, ટીયર ગેસ છોડશું, બધા રડજો, કારણ કે રડવાથી આ હેલ્થ સારી રહે છે. કરુણાના આંસુ ખૂટી પડશે. જે દી ધર્મને ભૂલ્યા ને, એ દિવસે જીવનમાંથી પ્રસન્નતા ચાલી જશે, કરુણા ચાલી જશે. આ કૂવો છે, કૂવામાં હશે તો વાડામાં આવશે. હું ને તમે એવા સુપ્રીમ સ્થાન ઉપર આવ્યા છીએ, જીનને ઓળખો, પરમ શાંતિ સમાધિનો માર્ગ, એકાંત હિતનો માર્ગ, એકાંત કલ્યાણનો માર્ગ. ક્યાં અટકી ગયા છે? ક્યાં ભટકી ગયા છે? કોને કલ્યાણ માન્યું? કોને મંગલ માન્યું? કોને શ્રેષ્ઠ માન્યું? એસો પંચ નમોકારો. જગતનું શ્રેષ્ઠ તત્વ પામ્યા પછી આપણે ક્યાં ભટકીએ છીએ? કોણ સુખી કરી દઈએ? કોણ કલ્યાણ? અસાતા વેદનીય કર્મ ખપાવ્યા વિના કદી પણ સાતા આવે. રામદેવ બાબાની ગમે એટલી કહેશે તો જોઈએ, અને યોગા પણ કરીએ, થોડી હેલ્પ જરૂર કરે, પણ કોઈ બોન્ડ આપી શકે કે અસાતા નહીં આવે? મહાવીર બોન્ડ આપે છે, અસાતા આપવાનું બંધ કર, અસાતા આપવાનું બંધ કર. અસાતા વેદનીય બંધાશે જ નહીં, દુઃખી કરવાનું બંધ કર, દુઃખ આવશે જ નહીં, કોઈને મારવાનું બંધ કર, મરણ આવશે જ નહીં. આ માર્ગ મળ્યો છે આ ભાવમાં મને, તમને આ ભાવની અંદર એક નક્કી કરવું છે બેન, અલ્પ સમય છે, અતિ અલ્પ સમય છે, બેસ્ટ કામ કરવાની તક છે. બચપણ ગયું, આપણી પાસે ત્રણ પ્રોગ્રામ હતા, ભણો, કમાવો ને ભણો, બરાબર ને? છોકરા મોટા કરો, પછી શું કરવાનું? સમાજ સેવા કરો, પછી મરી જવાનું, બરાબર? હવે પછી ગ્રાન્ડ પેરેન્ટિંગ, આ બધા રાગના રમકડા છે. શું છે ભાઈ? વળગી વળગીને જઈએ છીએ. નાની કે છે, જીવનને થોડોક અલ્પ વિરામ મૂકો. પૂર્ણ વિરામ તો મૂકવાના જ નથી. એ તો કોણ મૂકી શકે? દસ્યુકુમાર મૂકી શકે. નેમિનાથ દાદા, મોક્ષ અત્યારે જ જોઈએ, આજે જ જોઈએ. શું કીધું એને? 4 મહિના નહીં, 6 મહિના નહીં, 3 ભવ નહીં, 15 ભવ નહીં, આજે આપો, આજે આપો. અને પરમાત્માએ લઈ જાય તમારી હથેળીમાં છે. ત્યાં છે મારા ને તમારા કેટલા ભવે કોના હાથમાં, કેટલા ભવે કોના હાથમાં? જે ગતિમાં જન્મવું નથી, જે યોનિમાં જન્મવું નથી, એની વિરાધના બંધ કરો. જેની જે ગતિના જીવોને મારીએ છીએ ને, એની સાથે વેર બંધાય છે. એ વેર ભોગવવા માટે એ જ યોનિમાં જન્મ લેવો પડે છે. માટે માટે એકેન્દ્રિયની હત્યા કર્યા વિના, સંસારનો કદી હત્યા છોડ્યા વિના કદી પણ છુટકારો થાય એવું હોત તો પરમાત્માએ ચારિત્ર માર્ગની પરોપણા કરી ન. આટલું કર્યું ને, અતિર્થ સીધા બન્યા. ઋષભદેવ દાદાની પેલા મરુદેવા માતા તીર્થ પ્રવર્તાવ્યા પહેલા, તીર્થ પ્રવર્તન કર્યા પહેલા હાથીને હોદે કેવડી બની ગયા. તો પણ દાદાએ તો ચતુર્વિધ તીર્થની સ્થાપના કરી, સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા. એમ કેમ ના કીધું કે હાથીના ઓદે તમને બધાને કેવળ થઈ શકે છે, કોઈ સાધુ પણ લેવાની જરૂર નથી. વર્તમાનમાં મહેન્દ્રભાઈ બે વિધાન એક્સ્ટ્રીમ થઈ ગયા છે. એક તો કોઈ જીવ સંકિતી નથી, એવા કોને ખબર જ્ઞાની ક્યાંથી આવી ગયા. અને બીજા જ્ઞાની એમ કે છે કે આ સંકિતી છે. આ તો કેવડીનો વિષય છે, વર્તમાનમાં કોઈ કેવડી તો નથી. એટલે મને કે તમને એ હક બને છે કે આપણે એમ કહી શકીએ કે કોઈ સંકિતી નથી? એ હક બને છે કે આ સંકિતી છે? જે લક્ષણ બતાવ્યા ને એ વ્યવહાર સંકિતના લક્ષણ છે. તેના સંગ લક્ષણ છે નિશ્ચય સંકિત તો માત્ર કેવડી જ જાણે. અને વળી આ કાળનું સંકિત પણ શાયક નથી. તો જે વખતે આપણે એને સંકિતી કહેતા હોય ને, એ વખતે ક્યાં હોઈ શકે? અને જે વખતે આપણે એને સંકિત વિનાનો માનતા હોય, એ વખતે ક્યાં હોઈ શકે? હોઈ શકે ને. તો પેલો તો પરમાત્મા કહે છે, તું તને ઓળખ, તું તને જો, જગતમાંથી દ્રષ્ટિ ખસેડીને સ્વ તરફ. આમ તો આપણે બોલીએ છીએ ને, પરમાથી કસ સ્વમાં વસ, આટલું કરતો બસ. અને દ્રષ્ટિ ક્યાં રાખીએ છીએ? જેવી કોઈ વાત કરે ને, એટલે કે આજકાલ તો બધા આવા છે, ક્યાં સોમાં વસ્તી વખતે આજકાલ આજકાલ શું કામ થાય છે, બીજા તરફ નજર શું કામ જાય છે? અરે અણગાર, વર્તમાનમાં પણ પરમાત્મા એ અસ્થિ બતાવી છે. અસ્થિ એટલે અસ્તિત્વ, હકાર બતાવ્યો છે કે 5મા આરામાં પણ એકાવતારી છે. તો એકાવતારી હોય એનું ગુણસ્થાનક સંકિતનું તો ઉજે જ ન ઉજે. તો આપણે કેમ કહી શકીએ કે આજે કોઈ સંકિતી નથી? અને કોણ છે કે કોણ નહીં, શું તો આપણો સબ્જેક્ટ જ નથી? તો આ પૃથ્વીના પટ ઉપર આ દુનિયાની 8મી અજાયબી જેવા મુનિ ભગવંતો અત્યારે પણ નીકળે છે, દિગંબર હોય કે શ્વેતાંબર હોય, પણ મોક્ષના માર્ગે ભેદ ધરીને નીકળી ચૂકેલા એવા મુનિ ભગવંતો. મારું ને તમારું વર્તમાનનું એક અણમૂલું રત્ન છે. એવા એવા ગુરુ ભગવંતો છે સાહેબ કે જેના ગુણગામ કરતા આપણી જીભ થાકી જાય. અને એવા મુનિ ભગવંતો છે કે જેમનો ત્યાગ અને વૈરાગ્ય, ખાલી ત્યાગ શબ્દ નથી વાપર્યો, એનો વૈરાગ્ય એવો છે કે જેને જોતા મસ્તક ચરણમાં ઝૂકી જાય. એવા એવા જીવો છે કે જેને પાસે એક વખત બેસીએ ને તો આપણને એમ લાગે કે જાણે આપણે કોઈ સીડી છાંયડીમાં આવી જશે. આધિ વ્યાધિ ને ઉપાધિના તાપ ને પ્રતાપ, તરિતાપ અને અજ્ઞાન આપણું જાણે કે એના ચરણમાં જવાથી, એટલે માત્ર બેસી જવાથી નહીં, એમની વાણી, એમનું જ્ઞાન, એમનો બોધ, એમના જીવનનો વ્યવહાર આ બધું જાણવાથી આપણા જીવનની અંદર સંક્રાંત થાય છે. જુઓ, ભગવાન સંક્રાંત ન કરાવી શકે, ગુરુ પણ ન કરાવી શકે, પણ એમનું જીવતું જાગતું જીવન એ સાક્ષાત આગમ છે. હું ને તમે આચારણના પાના ખોલીએ ને ભાઈ, તો ગોતવું પડે કે કેટલા ને પાને શું કહ્યું છે કે સાધુના જીવનમાં શું શું હોય. પણ એક મુનિ ભગવંતને જોઈએ ને, આચારણના પાના ખુલવા માંડે. શું ખુલવા માંડે? આચારણના પાના ખુલવા માંડે કે ભગવાનનો વ્યવહાર કેવો છે, ભગવાનનો માર્ગ કેવો છે, મુનિપણું કેવું છે. તો આજે સદભાગ્ય આપણી પાસે શું છે? એવા મુનિ ભગવંતો છે, અને આપણે હજુ એનાથી વંચિત છીએ. એમાં કમભાગ્ય આપણું છે, આપણી પાસે કોહિનૂર નથી ભાઈ. તો એમાં જવાબદારી આપણી કે કોહિનૂરની? આપણી છે ને ભાઈ. તો જ્ઞાની મનન તમને કહે છે કે સદગુરુ ન મળ્યા એમાં જવાબદાર કોણ? ન મળે તેમાં જવાબદાર કોણ? સદગુરુ નથી એ જવાબદાર, કે આપણને નથી મળ્યા એટલે આપણે લાયક નથી એ જવાબદાર? આપણે એવું ઈચ્છીએ ને, જ્યારે એક એક જીવો એવો ભાવ કરતા, ચંદન બાળા જેવી એક છોકરી એવો ભાવ કરે, કોઈ અતિથિ આંગણે આવે અને હું પારણું કરાવું, એમને પેલા આપીને પછી હું પારણું કરું. આ ક્યાં 14-15 વર્ષની છોકરી છે, માતા મૂળાના બંડકિયામાં છે, હાથ પગમાં બેડી છે, મસ્તક મુંડન છે, અને હાથમાં પણ શું છે? માત્ર અડદના બાકુડા છે. એક છોકરી, નાદાન છોકરી આવો ભાવ કરે અને મહાવીરને આવવું પડે? વિચાર કરશો, કોણ કોણ લઈ આવ્યું મહાવીરને? તો હું ને તમે આજે ભાવ કરીએ ને, મહાવિદેમાં જવું છે. તો જ્ઞાની કહે છે, ખરેખર તને તીર્થંકર લેવા આવે, તીર્થંકર આવે લેવા. એટલે કે આપણી યોગ્યતા આપણે કેળવીએ તો આપણી આંગળી પકડીને આપણા કર્મ આપણને ત્યાં લઈ જાય, પણ અહીંયા કેળવણી કોને કરવી પડે? એ તીર્થંકર ભગવાન કરાવી દે ન કરાવે? પરમાત્મા અને પરમાત્માની આજ્ઞા, એનો મને ને તમને આધાર છે. તો એ આધાર વડે વર્તમાનમાં આપણે કીધું ને કે આપણી પાસે ફાર્મસી છે, મેડિકલ સ્ટોર રાખો છે, દવાથી ભર્યો છે, આપણે દર્દી છીએ, પણ પ્રિસ્ક્રિપ્શન નથી. તો પ્રિસ્ક્રિપ્શન મળી જાય અને દવા પણ હોય તો આપણે દર્દ જાય કે ના જાય? આજે કોઈ પણ વ્યક્તિ દવા શરૂ કરે ને ભાઈ, અને ગેરંટેડ હોય એટલી ખબર હોય કે આ દર્દ ઉપર આ દવા કામ કરે જ છે. આપણે પહેલી વાર જ્યારે માણસને ટીબી થતો ને, એટલે ધ્રાસકો પડતો કે હવે આ મરવાનો, કારણ કે ત્યારે શું નહોતું બેન? ટીબીનો દવા નહોતી. પણ આજે હવે કદાચ કોઈને ટીબી નિદાન થયો, ડાયગ્નોસ આવ્યો, તો તરત જ શું કે આ દવા શરૂ કરતો, 6 મહિનામાં સાજો થઈ જશે. હજી દવા લીધી નથી, હજુ દર્દની અંદરમાંથી મુક્તિ થઈ નથી, તો પણ આપણે એમ બોલીએ કે હવે એનું દર્દ ગયું. બરાબર એવી જ રીતે પરમાત્મા કહે છે કે તું આજે સમ્યક માર્ગે ચાલવા માંડ, તો તારે માટે પણ મહાવિદે આવ્યો. શું કહેવાય? દર્દ લીધા, દવા લીધા પછી દર્દ ધીમે ધીમે જાય, અને જાય નહીં તો અને વધતું અટકાવે કે ન અટકાવે, એ મારું ને તમારું અજ્ઞાન વધતું અટકે. શું થાય? એકવાર પરમાત્માની આજ્ઞાની દવા, ગુરુ ભગવંતો વડે પ્રિસ્ક્રાઇબ કરેલી દવા આપણે જો લેવાની શરૂ કરશું તો શું જશે આપણું? એ જ પડે આપણે બોલી શકીએ કે હવે હું મહાવિદયમાં છું, હું દર્દથી મુક્ત છું, મારા આધિ વ્યાધિને ઉપાધિ ગયા. કારણ કે હું કોના શરણે આવ્યો છું? જીનના શરણે આવ્યો છું, કેવલીના શરણે આવ્યો છું, સર્વજ્ઞના શરણે આવ્યો છે. આ ઉપલબ્ધ છે આપણી આગળ. એટલે ખરેખર એ વખતે જો ભગવાનને આવવું પડે, નૈસાર ભાવ કરે, એક સુતા એ સામાન્ય ઓર્ડિનરી નિત્ય દ્રષ્ટિ સંકેતી પણ નથી, નૈસાર હતો સંકેતિ મહાવીરનો આત્મા, હજુ મિથ્યા દ્રષ્ટિ છે, પણ હૃદયમાં એટલો ભાવ આવ્યો. એક નિયમ, નાનો નિયમ, જો દ્રવ્યદાન ન કહેતા હો જી, અંદરમાં એટલો જ ભાવ આવે, હું એક ગૃહસ્થ છું અને મારું કર્તવ્ય છે કે મારે કોઈને ભોજનનો ભાગ દેવો, મારી પાસે જે છે એમાંથી કોઈને પણ આપવું. આજે તો ગેસ્ટ ટ્રબલ શું થઈ જાય? ગેસ્ટને ટ્રબલ લાગે છે, અતિથિ તો આવે જ નહીં. મને યાદ છે મહેન્દ્રભાઈના ફાધર ભૂપતભાઈ, હું પહેલી વખત આવીને એટલે કે બેનો સુદાનથી આવ્યો, મારા એક મિત્રએ મને એના એક ફ્રેન્ડ નું એડ્રેસ આપ્યું હતું કે મારો દીકરો અહીં રહે છે માયામીમાં, તું ત્યાં છો ને ક્યારેક રસ્તામાં નીકળ અને તને મળી જાય યાદી આપજે, કે અહીંયા આવ્યો ત્યારે ખબર પડી કે રસ્તામાં કોઈ મળી જાય. પણ નામ બરાબર યાદ હતું અને એડ્રેસ હાથમાં હતું, એટલે પોકેટમાં રાખ્યું હશે કદાચ. ઠીક, વોક લેવા નીકળ્યો ને, જોગાનું જોગ બનવું એવું કે બરાબર એનું નામ અને એનો જે હાઉસ નંબર ને સ્ટ્રીટ બધું એમાં લખેલું નીકળ્યા. અરે કે હું તો ખુશ ખુશ થઈ ગયો અને મેં તો જલ્દી જલ્દી જઈને બેલ મારી. અંદરથી બેન બહાર આવ્યા, તમે કોણ? તો કે હું ફલાણા ફલાણા. તો શું કામ છે? તો કે મળવા આવ્યો છું. ફોન કરી આવીને આવ્યા? શું કીધું? તો બાપુજી કહે કે હું પાછો વયો જાઉં. શબ્દ સહ કહું છું, બાપુજી મને વાત કરી હતી. એટલે વર્તમાન જીવન કેવા છે, વર્તમાન જગત કેવો છે, અચાનક તો કોઈ આવી જ ન શકે. આવી જાય તો અતિથિ કહેવાય નહીં, ગાંડા કહેવાય, ડિસિપ્લિન વિનાના કહેવાય, શિષ્ટાચાર વિનાના કહેવાય, અનકલ્ચર કહેવાય, દેશી કહેવાય. બરાબર છે? તો પછી અતિથિને ભોજન કેમ કરાવશું? અતિથિને ભોજન કેમ કરાવશું? અને મહાવીર સ્વામી કે છે નયનો સાર, નય સાર, નય સાર એટલે શું? અનંત નય છે, મુખ્ય સાત નય છે, એનો સાર એટલે પ્રમાણ. આ મારો ભવ સાર બની ગયો, નયનો સાર બની ગયો અને સમ્યક ની પ્રાપ્તિ થઈ ગઈ. પૂણા પડવું પડશે અંદરથી. શું પડવું પડશે બેન? આ માટી છે ને બહુ કઠોર છે, પૂરી કરવી પડશે. કે પરમાત્માનો માર્ગ જેમ છે તેમ, જેવો મળ્યો છે તેવો, જેટલો મળ્યો છે તેટલો આપણા કલ્યાણનો માર્ગ છે. આગમ વડે આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે, એટલે ગૂંચવાવા કરતા શોધવાનું શરૂ કરીએ. શું કરવું છે? ગૂંચવાવા કરતા શોધવાનું શરૂ કરીએ. નાની આપણને કહે છે કે કુતુલતાથી ઘણું વાંચ્યું, હવે જીજ્ઞાસા જાગી હોય તો શાસ્ત્ર વાંચવાનું શરૂ કરીએ. કુતુલતાથી ઘણું દુનિયાનું વાંચ્યું હતું, આખું ગૂગલ ખોલી નાખ્યું. બરાબર ને? પેલા એક કેન્ડિડેટને ઓફિસમાં એપ્લિકેશન લઈને આવ્યો હતો, કંપનીનો મેનેજર બનાવવાનો હતો. એને ખાલી 10 પ્રશ્નો પૂછવાના હતા અને 5-6 પ્રશ્નો સુધી તો ઘણાને આવડ્યું, પણ 7મો ને 8મો પ્રશ્ન એટલા હાર્ડ હતા. એમાંય 9મો તો એવો હતો કે બધા અટકી ગયા. એક જ કેન્ડિડેટ એવો નીકળો કે 9 ક્વેશ્ચનના એવા આન્સર આપ્યા, એક્યુરેટ. આખી દુનિયાના એવા અદ્ભુત જ્ઞાનના પ્રશ્નો હતા કે હાર્ડલી કોઈને આટલા ફિલ્ડનું જ્ઞાન હોય. અને 9 ક્વેશ્ચન આવડી ગયા પછી એના ચેરમેન કે પ્રેસિડેન્ટ કે જો કે એને ઇન્ટરવ્યૂ કરતા હતા, એ ખુશ થઈ ગયા કે આપણને જોઈએ છે એવો માણસ મળી ગયો. હવે આને એપોઇન્ટ કરતા પહેલા એક 10મો ક્વેશ્ચન પૂછી લઈએ. એટલે પૂછ્યું એને કે આ કંપની વિશે તમે શું જાણો છો? આખી દુનિયાની ખબર હતી, માત્ર આ કંપનીની નહોતી ખબર. એને એપોઇન્ટ કરે, આટલું બધું જ્ઞાન હતું, આટલો વિદ્વાન હતો, આટલો લર્નેડ હતો, તો એને મેનેજરનો જોબ ન મળ્યો. તો મને ને તમને આખી દુનિયાની ખબર છે, આખા વિશ્વની જાણ છે. હમણાં પૂછો ને ભાઈ કે ક્રિશ્ચિયન લોકોનો ગ્રંથ કયો, તો તમે શું કહેશો? ક્રિશ્ચિયન લોકોનો બાઇબલ છે ને પાકું ને, અને મુસ્લિમનો કુરાન, અને હિન્દુનો ગીતા, રામાયણ, મહાભારત, બધું 5-6 નામ આવડે એમાં તો. અને તમારો આગમ આગમ એટલે શાસ્ત્ર, પણ એનું નામ આપણે શું કામના? બરાબર, દુનિયા આખીની ખબર છે આપણને, આપણા પાડોશીની આપણને ખબર છે અને આપણી આપણને ખબર નથી. વિચારો બેન, અને આપણે વાતો કરી હતી શાસ્ત્રમાં તડબેડ થઈ ગયું છે, શાસ્ત્રમાં બધું આવી ગયું છે, શાસ્ત્રમાં કોને ખબર શું ને કોને લખી નાખ્યું હોય, કઈ વિચારો જેના નામ નથી ખબર એમાં શું ભળી ગયું એ કહેવાનો આપણને કોણે હક આપી દીધો? એક નક્કી કરીએ બેન, જિજ્ઞાસા જગાડો, સ્ટડી કરો, વાંચન એટલે ચાવવું અને અભ્યાસ એટલે પચાવવું. ગમે એટલું ચાવી નાખીએ ને ડાયજેસ્ટ ન થાય તો કેટલી બધી વાતો કરતા થઈ ગયા છે બેન, એટલી ટર્મિનોલોજીની ચેડભેળ કરી નાખી છે, કેટલા ધર્મોના જુદા જુદા નામો ભેગા કરીને પ્રશ્ન આવે બેન, જવાબ કેમ આપો? ચિત્ત બુદ્ધિ ને મન, મારા મહાવીરે તો એક જ શબ્દમાં વાત કરી છે, એક ટર્મિનોલોજી લેવી પડે. શું લેવી પડે? જે ભાષામાં વાત કરતા હોય ને એ ભાષાને ફોલો કરી શકાય. તો મારે ને તમારી પાસે વિશ્વની એક પણ વાત એવી નથી. ક્યારેક તો પ્રશ્ન કરજો બેન, ભગવતી વાંચ્યા પછી 36,000 પ્રશ્નો છે, 36,000 પ્રશ્નો એક જ આગમમાં, ને એમાં વિશ્વનો એક વિષય અછૂટો નથી. આખા આખા વિશ્વનું કોન્સ્ટિટ્યુશન છે, એક એક તત્વનું, ચાહે પૃથ્વી હોય, ચાહે પાણી હોય, ચાહે અગ્નિ હોય, ચાહે વનસ્પતિ હોય, ચાહે દેન્દ્રી, તેન્દ્રી, ચૌરેન્દ્રી, પંચેન્દ્રિય, મતિકૃત, અવધિ, મનપર્યવ, કેવલ, અને કોઈ પણ ભૂમિકા હોય, પહેલું ગુણસ્થાનક હોય કે 14મું ગુણસ્થાનક હોય, અવિરોધ, ક્યાંય સેલ્ફ કોન્ટ્રાડિક્શન નથી. એક વાત તો એવી નીકળે કે આપણા એક આગમમાં આમ બતાવ્યું છે, બીજામાં આમ બતાવ્યું છે, એક વસ્તુ આવી નથી. આમ ચાલ્યા જશું જૈનપુરમાં જન્મીને શા માટે એવું થાય? તો જ્ઞાની હવે આપણને કહે છે કે આ ભવની અંદર આપણે કુંડામાં રતન છે. ક્યાં છે? ચોથા આરામાં સાગરમાં રત્ન છે. સાગરમાંથી રત્ન શોધવું હોય તો આપણને કેટલી મહેનત પડે? સાગર આખો દોડવો પડે, પણ કુંડામાં હોય તો હાથ નાખો ને નીકળી આવે. માત્ર 5 ગ્રંથો વાંચી લઈએ ને આપણા, કેટલા છે મહેન્દ્રભાઈ મુખ્ય તમારી સારા દી, કેટલા ગ્રંથો છે? બસ તમે જિંદગીની અંદર ક્યાંથી શરૂ કરો? આપણા બધા માટે પ્રાથમિક વસ્તુ જે છે એટલું વિઝન ક્લિયર કરીએ, વિઝન ક્લિયર કરીએ તો આપણા ભવન, આ ભવનની અંદર આજે આપણા કાળમાં જેટલું ઉપલબ્ધ છે ને એનો અંશ પણ આપણે જાણતા નથી. તો ત્યાં દેવલોકના દેવતા કલ્યોપમ ને સાગરોપમ રોજ તીર્થંકરની વાણી સાંભળે છે અને રોજે રોજ દ્વાદશાંગીને વાગોળે છે, તો પણ એક સ્ટેપ ઉપર નથી જઈ શકતા. કેટલા સાગરોપમ, સાગરોપમ ના સાગરોપમ રોજ મહાદેવના જેમ બેઠા છે 20-20 તીર્થંકર આગળ, પણ એક દિવસની નૌકારથી કરવાનો ભાવ કેળવી શકે? બે ઘડીની સામાયિક કરી શકે? કેમ ના કરી શકીએ? કારણ કે ત્યાં આ ભૂમિકા નથી. આપણે કહીએ ને ઉપાદાન ને નિમિત્ત, આ વર્તમાનનું નિમિત્ત મને ને તમને જે મળ્યું છે ને મહામૂલું છે. જ્ઞાની આપણને કહે છે આ બહુ વેળ થઈ ગયો તો ન જાણે અનંતો કાળ. એક વાર નિગોદમાં ચાલ્યા ગયા તો નિગોદની સ્થિતિ મિનિમમ અનંતો કાળ છે, મેક્સિમમ અનંતો કાળ છે. કદાચ નર્કમાં જાય ને તો 33 કરોડ સાગરોપમ સાતમી ના, ત્યાંથી 33 કરોડ સાગરોપમમાં તો 33 સાગરોપમ આપણે 33 સાગરોપમ એમાંથી આપણે નીકળી જઈએ, પણ નિગોદમાં ચાલ્યા ગયા તો અર્ધ પૂજગલ દેશ ઉણું અર્ધ પૂજગલ પડાવતા એટલો કાળ પણ નિગોદમાં રહેવું પડે. અનંતા અનંતા ઉચ્ચ સર્પિણી ને અવસર્પિણી કાળચક્ર હોય છે, અને એમાં એક જ શ્વાસમાં 17.5 વખત જન્મ મરણ થાય, 17 મરણ અને 18મો જન્મ થઈ જાય એક શ્વાસમાં. જન્યા જ કરીએ ને મર્યા જ કરીએ, એક મોતની કલ્પના આવે ને, કેન્સર 4 સ્ટેજમાં આવી ગયું છે, પગની કેથી ધરતી સરકી જાય, કાળજું થરથરી જાય, અને અહીંથી મર્યા પછી અનંત જન્મ મરણ કરવા પડશે અને એક એક શ્વાસમાં 17 વાર મરવું પડશે. આનાથી ફાળ પડતી નથી આપણને, એનો ભય નથી, એનો ધ્રાસવો નથી. નાની કહે છે ખરેખર જો જીવની વાણીને સાચી માનતા હોય, ખાલી 9 તત્વોની શ્રદ્ધા કરી લે, જીવ તત્વ છે, અજીવ છે, તો જીવનો નાતો શું? આપણે જીવ દ્રવ્ય સાથે આપણો વ્યવહાર શું? પ્રત્યેક જીવને જીવવા દો. જો આપણે એક્સ્ટ્રીમિસ્ટ નથી, માનવતાની ભૂમિકા છોડવાની નથી, પણ માનવતાની ભૂમિકા માટે આત્માની ભૂમિકાથી નીચે ઉતરવાની જરૂર નથી. સેવી અને સેવકમાં ફરક શું? લે સેવ્ય સેવા કરે કે સેવક સેવા કરે? આપણે એવી ભૂમિકા એસીએ બેન કે આપણે આપણે સેવક નથી, સેવીએ છીએ. આપણી સેવા કોણ કરે છે ખબર છે? દેવા વિતમ નમન સંતિ ચસ ધમે સયામણો. દેવલોકના દેવતા સૌધર્મેન્દ્ર પોતે પણ, શક્રેન્દ્ર મહારાજા પણ જ્યારે પોતાનું આસન ગ્રહણ કરે છે ને ભાઈ, ત્યારે પૃથ્વી ઉપરના ચોથા ગુણસ્થાનકથી ઉપરના જેટલા આત્માઓ છે એને શું કહે છે? અમે આ પામી શકનારા નથી. આખો બહુ પણ સંવર્ષણમાં બેસનારા અમે, પણ અમે એક બે ઘડીનો સંવર પણ કરી શકતા નથી. એટલે ગમીએ છીએ જીવોને, ભલે હાડ માટીને ચામડાના બનેલા રહ્યા, પણ એ જીવોને હું શું કરું છું? અહિંસા સંજમો તમો દેવા વિતમ નમન સંતિ, એમ કીધું ને, ધમ્મો મંગલ મુકીઠમ અહિંસા સંજમો તમો તવો. અહિંસા સંયમ અને તપ રૂપ ધર્મ જ્યાં છે, દેવા વિતમ નમન સંતિ, દેવતાઓ એને પણ વંદે છે. જસ ધમે સયામણો, જેનું ધર્મમાં મન છે. જુઓ, આ સંસારમાં ક્યારેય પણ દેવતા કસોટી કરવા આવ્યા છે, અને આવ્યા ત્યારે દેવતા જ વંદીને ગયા છે, શ્રાવક વંદ્યો નથી. ભગવાનના શાસનમાં જેટલા પણ શ્રાવક થયા ને, એનો હિસ્ટ્રી આખી આખો તપાસો. દેવતા આવીને શું કરતા જાય? જાય ત્યારે નમી રાજર્ષિને કહે કે હે નમી રાજા, તમને ધન્ય છે, કારણ કે તમે શું કરી શકો છો? સંયમના માર્ગે જઈ શકો છો. એક પ્રદેશી રાજા 39 દિવસ જ્યારે શ્રાવકપણું ધાર્યું, શું કર્યું? શ્રાવકપણું. અને સૂર્યાભિમાનનો માલિક બનતા પહેલા આ પૃથ્વીના પટ ઉપર જ્યારે છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે, એ વખતે એને વંદન કોણ કરે છે? દેવતાઓ વંદન કરે છે કે 39 દિવસમાં એણે શું કરી નાખ્યું? સંસારનો અંત કરી નાખ્યો. એ જ તક, એ જ વિતરાગનો માર્ગ, એ જ જીનનું શાસન મારીને તમારી સામે છે. આપણી પાસે બચ્યા ખૂચ્યા જેટલા પણ વર્ષ છે, એની અંદર આપણે માત્ર એટલું કરીએ કે હવે શ્રવણ કરવું છે અને શ્રોતા બનીને કરવું છે, કે શ્રાવક બનીને કરવું છે એનું નથી કરવાનું છે. શ્રોતા એટલે શું ખબર છે? સાંભળે તે શ્રોતા, અને વિવેક કરે તે શ્રાવક. સાંભળ્યું બે, પણ વિવેક કોણ કરી શકે? શ્રાવક કરે છે. માત્ર સાંભળવું એને શ્રોતા કહેવાય, પણ એની સાથે સાંભળ્યાનો વિવેક થાય, ત્યાં ને ત્યાં ભેદ વિજ્ઞાન થાય. ક્યાં જળ પદાર્થ છે એ મને સંયોગ, ચાર કર્મ ઘાતી અને ચાર કર્મ અઘાતી. આપણા ત્રણ પ્રોજેક્ટ હતા, જન્મ્યા ભણ્યા કમાયા ને પરણ્યા, આનું પરિણામ શું? અને બાકીના ભગવાને આપેલા જે ભાવ છે એની અંદર વિચારો કે જન્મ્યા સમજ્યા અને સુધર્યા, તો એનું પરિણામ શું? આ સુધારો ભવાંતરમાં ભેગો આવે. સમજણમાં બેસાડી દઈ ને એકવાર, એ સંસ્કાર બની જાય. આ ભવનું વિઝન, આ ભવની સમજણ, એ આપણને ભવાંતરમાં ભેગી આવે. એકવાર વિચાર્યું ને કે મારે માંસાહારી નથી થવું, કેટલું વિચાર્યું? પ્રત્યેક જીવને જીવવાનો અધિકાર છે, પ્રત્યેક જીવને જીવવાનો અધિકાર છે. આ તો મારા માટે ન છૂટકે, મારે કેટલા બધા જીવોની હત્યા કરવી પડે છે, પણ હું હાલતા ચાલતા ત્રસ જીવના બલિદાન વિના, એને માર્યા વિના જીવી શકું છું. તો જ્ઞાની આપણને કહે છે કે આપણો આ સંસ્કાર ભવાંતરમાં આપણને કીડો પણ ન બનાવે કે જે જીવાત ખાય, એવું જીવડું પણ ન બનાવે કે જે જીવાતને ખાઈ જાય. આપણી કેટલી દુર્ગતિ બંધ થઈ જાય. આપણે માંસાહારી બની જ ન શકીએ આપણા ભાવમાં ન હોય તો ચાલે, એટલું બોલ્યું ને, એટલું માન્યું ને બેન, આટલું તો ચાલે. ભગવાન કહે છે એટલું થતું જાય, દ્રવ્યમાં ક્ષેત્રમાં કાળમાં ને ભાવમાં ઇન્ક્રીઝ થતું જાય. આ તો સ્વભાવ છે ને, અંદર થોડા વાયરસ ચાલે શરીરમાં. આપણે કોઈની સારવાર ચાલતી હોય, થેરેપી કેમોની પૂરી થઈ પછી અંદર એમ કહે કે ના ના, એક જરાક થોડીક જગામાં છે, તો શું કહે? જલ્દી નિર્મૂળ કરો, નહીં તો શું થઈ જશે? વધી જશે. તો શ્રદ્ધામાં તો માનીએ,
પછી જ્યાં બીજ ન હોય તો વૃક્ષ નહીં બને. દુર્ગતિના દરવાજા બંધ કરવાનો ભાવ એકમાત્ર મનુષ્ય હોય છે. અને હવે પછીથી જો આ ભાવમાં વિઝન ક્લિયર થયું તો જેટલા ભાવ કરવા પડે, સંસાર કાળ કોનો કેટલો છે એ જ્ઞાની જાણે, આપણે ન જાણીએ. ધારો કે આપણો સંસાર કાળ કદાચ 9 સાધો કોમનો હોય, જંબુ સ્વામીનો હતો, વચ્ચે એને ભાવ આવ્યા, એટલા ભાવની અંદર એને એક ભાવ દેવલોકનો વૈમાનિકનો અને એક ભાવ મનુષ્યનો. એકવાર સમ્યક દર્શન પ્રાપ્ત થયેલો જીવ મોક્ષ સુધી જો સમ્યક દર્શનને વમી ન નાખે તો જેટલા પણ ભાવ હોય એ માત્ર બે જ ગતિ નાખાય. 24 દંડકમાંથી માત્ર બે જ દંડક, 84 લક્ષ દિવાજોનીમાંથી માત્ર બે જ ગતિ એક મનુષ્યની ને એક ગતિની. બધા જ આટલું માનવા માત્રથી પ્રસન્ન કરવાનું. નવે નવ તત્વનું સ્વરૂપ સમજીએ, 8 કર્મનો સ્વભાવ જાણીએ, જે કર્મ નથી જોઈતા એના કારણોને સેવવાના બંધ કરીએ, જે કસાયો છે એના મૂળિયાને હચમચાવવાના શરૂ કરીએ, એને ઉકેલવાની કોશિશ કરીએ, તો ભવાંતરમાં આપણો ક્ષયોપશમ વધતા 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 આપણને પૂર્ણ વિશુદ્ધ માર્ગનો સ્પર્શ કરાવી દઈએ. તો આટલું આપણે કરવામાં કઈ કિંમત ચૂકવવી પડે ભાઈ? આ અક્કલ ને ઠેકાણે રાખવી પડે, સુખવું પડે આ અક્કલ ને, અને બુદ્ધિ ને સુવડાવી દેવી પડે. ઇન્ટેલેક્ચ્યુઅલ નથી બનવું, બાધા બની જવું છે. આ કેમ બાધા જેવો છે? બાધા બની જવું છે. મહાવીર તું કે સાચું, ત્વમેવ સચમ ત્વમેવ સચમ જમ જીને હિ કવેયમ, જીને સ્વરે પરૂપ્યું એટલું સાચું. સાબિત થાય તો ભલે, ન થાય તો ભલે, મારી બુદ્ધિમાં ન બેસે એ મારી નબળાઈ. એ સમજાવી નથી શકતા એમ આપણે ટીચરને કહીએ કે મને નથી સમજાતું એમ કહીએ? આપણે શિક્ષકને એમ કીધું તમે સમજાવી નથી શકતા તો લાફો પડે કે નહીં? હે, ત્યાં આપણે શું કહીએ? શાસ્ત્ર ખોટા. આપણે એમ નથી મન નથી સમજાતા, એકરાર કરીએ મારી મતિ મંદ છે, વિષય ગહન છે અને સમય અલ્પ છે. તો શું કરી લેવાનું? મોસ્ટ IMP પરીક્ષા હોય, રાતના ઊંઘાવી ગઈ હોય, સવારે ટાઈમ ઓછો હોય, સફાળા જાગ્યા હોય, પછી નોટ ખોલીએ અને કેટલું વાંચી લઈએ અંદરથી? હાસિયામાં લખતા ને IMP, અને વળી પાછું થોડુંક ક્યાંક ક્યાંક મોસ્ટ IMP લખી નાખતા. એમાં હોશિયાર વિદ્યાર્થી તેવા હોય એટલું જ વાંચે, શોર્ટકટમાં જ માને. મહાવીર સ્વામી કે છે મોસ્ટ IMP લખી દે. આ સમકિત લીધા વિના મળવું નથી. પહેલું સુખ, પહેલું ધ્યેય, પહેલો માર્ગ, પહેલું આપણું જે પ્રાપ્તવ્ય એક જ છે કે આત્મજ્ઞાન કરવું છે. કોઈની પાછળ ભટકવું નથી. મહાવીર ન કરાવી શકે તે જગતનો કોઈ કરાવી ન શકે. કોઈથી કોઈનો મોક્ષ થાય તો આપણે શું માનીએ છીએ? કે મહેન્દ્રભાઈ ના સદચરણમાં બેસજો, એ શું કરાવી દેશે? મોક્ષ કરાવી દેશે. સેવવું એ શબ્દનો અર્થ આપણે નથી કર્યો, આજ્ઞાનો અર્થ નથી કર્યો, ગુરુનો અર્થ નથી કર્યો. ગુરુ તત્વ છે. શું છે બેન? તત્વ છે. ગુરુ એટલે હરે, ગુરુત્વાકર્ષણ. એ આપણે ભગવાનને કહે છે, ભગવાન કે તારી પાસે એવું શું છે કે દોડી દોડી આવે છે સૌ? એની આગળ ગુરુત્વાકર્ષણ હતું. શું હતું? ગુરુત્વાકર્ષણ હતું. પણ કોણ કોને ખેંચે? મેગ્નેટ માત્ર લોઢાને ખેંચે. પછી હીરાની રજ ગમે એવી ભારે હોય, કિંમતી હોય, તો મેગ્નેટ એને ખેંચી શકે? એમ ગુરુ કોને ખેંચી શકે? પાત્રતાને ખેંચે છે. ગુરુમાં, ગુરુ પાસે પામવા માટે શું જોઈએ? માત્ર આપણી પાત્રતા જોઈએ. તો જ્ઞાની કહે છે પાત્રતા કેળો સૂતો તીર્થંકર ને કેવડી મળશે. કોણ મળશે? ગુરુ તરીકે કોણ મળશે? ગણધર્વો મળશે. એટલે આપણે ગુરુ નથી એનો નાદ બંધ કરવો છે, માત્ર આપણી પાત્રતા તરફ જવું છે. એટલે આવી વિતરાગ વાણી છે, આગમો છે, એમાં ભગવતીજીની નવાંગી ટીકા રચનારા એવા અભય સુરીએ એમ કહ્યું છે કે જ્યારે એનો 24મો અધ્યયન છે ને, 24મો ઉદ્દેશો એ ગમ્મા નામનો છે. એટલે કર્મગ્રંથ જેને ખબર હોય ને એનો છઠ્ઠો કર્મગ્રંથ કહેવાય. એની અંદરમાં કર્મ વિજ્ઞાનનો અર્થ બધે બધા એના રિલેટિવ રિલેશન એની અંદર મૂકી દીધા છે. કે કોઈ જંગલમાં અટવીમાં ભૂલો પડેલો એક પથિક હોય અને આખું જંગલ પાર કરતો 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 જ્યારે મૂળ માર્ગ ઉપર આવી જાય, રાજમાર્ગ ઉપર આવી જાય, એ વખતે એને કેવો હાશકારો થાય. એવો હાશકારો, જન્મથી માંડીને આજ સુધી અટવાયેલા મને ખાલી આ 24મા ઉદેશા એની મેં ટીકા રચી, એમાંથી હું બહાર નીકળો ત્યારે મને લાગ્યું કે હું ક્યાં આવી ગયો છું, કિનારે આવી ગયો છું. અનુતરવાય વાંચો, ક્યાં ખોવાઈ જશો આપણને ખબર નહીં પડે, અંદરમાં ડૂબી જશો, બહાર નીકળવાનું મન નહીં થાય. એમ સાથે આપણે આજ સુધી આ જોયું કેમ નહીં? માટે આગમ છે, શાસ્ત્રો છે, સમજવાની કોશિશ કરશું. તો જો 9 વર્ષના 8.5 વર્ષના મનક મુનિને સ્વયંભવ આચાર્યજી 32 આગમનો સાર કાઢીને એક 10 વૈકલ્પિક બનાવી આપે અને એના આધારે આ 8.5 વર્ષનો છોકરો કેવળ જ્ઞાન લઈ લે, એટલું સહેલું હોય તો આપણને સમજાય કે ન સમજાય. આજે આપણને ખરેખર ઉપલબ્ધ છે તો આપણે બધા સાથે મળીને આવા આગમના શરણે જઈએ અને જીનવાણીના આ 3 આપણને મળેલા વરદાન છે, આગમ, અણગાર અને આવશ્યક. 5મા આરામાં પણ આપણને પ્રોમિસ કરે છે કે આપણે મોક્ષમાં જવાના અધિકારી આજે જ બનીને રિઝર્વેશનમાં એ પણ પાછા RSCમાં આવી જાય. શેમાં? RSC એટલે ખબર છે ભાઈ, રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન. તમે ઇન્ડિયામાં જાઓ ને તો એની અંદરમાં એક એવો RSCનો કોટા હોય છે કે આપણે રિઝર્વેશન કરાવ્યું, વેઇટિંગમાં છીએ, ધીમે ધીમે આગળ નંબર આવતો જાય ને, કેન્સલ જેમ થતા જાય એમ પછી તો એક એવી સિચ્યુએશન આવે કે અંદર 10 જણાને રિઝર્વેશનના ડબ્બામાં જ જવા દે, એનું રિઝર્વેશન કન્ફર્મ નથી. પણ અંદરમાં રોજની સંભાવના છે કે રોજ ટ્રેન ચાલુ થયા પછી ઓછામાં ઓછા 8-10 લોકોના ટિકિટોના કેન્સલેશન આવે છે. કારણ કે કોઈ બોમ્બેથી ઉપડી ને બરોડાથી ન ચડ્યા તો બોમ્બેમાં તો એ ખબર ન હોય ને કે કોઈ બરોડામાં નહીં ચડે. તો એ વખતે આવી સંભાવના ગણીને 10 પેસેન્જરને એક કોચમાં બેસાડી તો એની અંદરમાં તો ગેરંટી કે કદાચ તમને કેન્સલેશન ન થયું તો મેલમાં આમાંનામાં બેસવા મળશે. એમ મારું ને તમારું પણ RSCનું રિઝર્વેશન 5મા આરામાં થાય છે કે એકાદાત્મા કેટલા છે, જગન્ય 2000 કરોડ સાધુ સાધ્વી ને ઉત્કૃષ્ટ હોય તો 9000 કરોડ સાધુ સાધ્વી, આ બધાનું રિઝર્વેશન કન્ફર્મ છે. તો પણ કદાચ અગેન્સ્ટ કેન્સલેશન આપણો વારો આવી જાય આવી જાય. તો આવા માર્ગે આપણે બધા ચાલીએ અને આગમ, હું તમને કદાચ આપણી પાસે એવો સમય હશે તો ક્યારેક બધા આગમ વિશે થોડી થોડી માહિતી પણ આપીશ. પણ આ વખતે તો માત્ર હું તમને એનું ઇમ્પોર્ટન્સ બતાવું છું. બાકી જેને જિજ્ઞાસા જાગશે એને જૈનાની લાઇબ્રેરીમાં આપણી પાસે અહીંયા પણ પડ્યા છે તો ઓછામાં ઓછું કોક દિવસ એનું દર્શન તો કરો. અજીત શેખર સુરીજીએ કીધું હતું કે જીન ભગવાનના એટલે કે પ્રતિમાજીના પરમાત્માના દર્શન કર્યા વિના મુખમાં અન્નનો દાણો ન લેનારા એવા લાખો જૈન મળશે, પણ જીન વાણીનું પાન કર્યા વિના અન્નનો દાણો ન મૂકનારા જૈન કેટલા મળશે? એક પાનું વાંચી શકીએ કે ના વાંચી શકીએ? કાંઈ ન સમજાય તો પણ ગોઠવો, એકવાર એમાંથી પાસ તો થઈ જાઓ, એનો આનંદ તો જોઈ જુઓ. કાલના તમે ને આજના તમે જમીન આસમાનથી બદલાઈ જશો. આ જેને વાંચ્યું છે એનું પ્રોમિસ છે. તો આવા માર્ગે આપણે ચાલીએ. આ પરમાત્માની વાણીને સમજતા કે સમજાવતા નાનીના જ્ઞાનથી ઓછું અધિક કે વિપરીત કંઈ પણ કહેવાયું હોય તો અરિહંત અનંતિ કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ આપસોની સાક્ષીએ તસ્મિચ્છામી દુક્કડમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતી શાસનમ બોલો ભગવાન મહાવીર સ્વામી કી જૈન શાસન દેવ કી સદગુરુ દેવ કી પ્રણામ છે.